राधे 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 नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात् देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी 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 जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गोपी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज विहारी
जय राधा माधव कुंज विहारी
जय राधा माधव कुंज विहारी यशोदा नंदन व्रज जन रंजन 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 यमुना तीरवन चारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण हरे राम राधे गो गोविंद
राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद
राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद
राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद
राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण हरे राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा
राधा दामोदर राधा दामोदर राधे
दामोदर राधा
दामोदर राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे जय जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा मैया
जय जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा
जय गौरनिता जय गौरनिता
जय गौरनिता
Thank you.
जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय जय प्रभुपाद
जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद
नितई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
नितई गौर हरि बोल हरि बोल
जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री भक्ति सिद्धांत सरस्वती प्रभुपाद की बीबीटी फाउंडर आचार्य श्रील प्रभुपाद की नवाचार्य श्रील हरिदास ठाकुर की सच्चिदानंद भक्ति विनोद ठाकुर की प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की भक्ति देव तुलसी महारानी की जय श्री गंगा मैया की जय यमुना मैया की जय हरे कृष्ण महामंत्र की जय ग्रंथराज श्रीमद्भागवतम की जय समवेत भक्तवृंद की समवेत भक्तवृंद की समवेत भक्तवृंद की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय
नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय
नमो भगवते वासुदेवाय
नारायणं नमस्कृत्यम् नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासम् ततो जय मुदीरये
जय मुदीरये
नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नन्दनाय च नन्दगो कुमाराय
नन्दगोपकुमाराय
गोविन्दाय नमो नमः
गोविन्दाय नमो नमः
हरे कृष्णा 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 हरे हरे
कृष्णा कृष्णा हरे हरे
हरे राम हरे राम
हरे राम हरे राम
राम श्रीराधिकाये तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः नीला मलको मलांगो सीता समारो पीतवां भाग पाणो यकचारुचापम् नमामि रामं रघुवंशनाथं नमामि रामं रघुवंशनाथम् यः स्यात् कदापि वसना चलखेलनोऽथ धन्याति धन्यपवने न कृतार्थमा योगेन्द्र दुर्गम गति मधुसूदनोपि तस्या नमोस्तु ऋषभा नुभवो दिशे अरविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्र स्यपुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि हरे कृष्ण
श्रीमद् भागवत सप्ताह अंतर्गत श्री कुंती महाराणी की प्रार्थना ने सांभळवा वाला अहीं उपस्थित जेटला पण श्रोताओ छे अने टीवी ना माध्यम थी जे लोगो घरे बेसी आ कथा ने श्रवण करी रह्या छे एवा समस्त भक्तोनो वैष्णवोनो आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ द्वारा हार्दिक स्वागत करीए छीए। આ કથાનો પ્રારંભ કરવું એ પૂર્વ આપણું પરમ સૌભાગ્ય છે અને તમે અગાઉની કથાઓમાં એવું સાંભળ્યું છે કે કોઈ ભક્ત વૈષ્ણવ જ્યારે આપણી કથામાં ઉપસ્થિત થાય તો વૈષ્ણવ આને માને છે કે એ આયોજન એ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે। ભક્તોની ઉપસ્થિતિ જ ભાગવતની સફળતાનું કારણ સનકાદિકો ભાગવત મહાત્મયમાં કહે છે। ભાગવતમાં જો ભક્ત ન હોય તો એ ભાગવત ભાગવત નથી, કારણ કે ભાગવતનો અર્થ જ છે ભગવાનના ભગવાનના ભક્તોના ચરિત્ર અને ભગવાનના ભક્તોની હાજરી, એ જ વાસ્તવિક ભાગવત છે। ભક્તો શરૂઆતમાં થયેલો નાનો એવો પ્રચાર, સુરતમાં ભગવાન પોતાના એક સ્વરૂપથી તાપીના તટ ઉપર વિરાજે છે શ્રી શ્રી રાધા દામોદરજી, અને એમની કૃપાનું ફળ આપણે બધા અહીંયા જોઈ રહ્યા છીએ કે એ ભગવાન શ્રી શ્રી રાધા દામોદરજીની કૃપાથી આજે સુરતની અંદર આપણને ભાગવત પ્રાપ્ત થઈ રહ્યું છે। મનમાં એક પ્રશ્ન થાય કે ભાગવત તો ઘણા બધા થાય છે, ઘણી બધી કથાઓ થાય છે, પણ આ ભાગવતની વિશેષતા શું છે? આ ભાગવતની વિશેષતા છે ભક્તો, એક એવા સાધુની કૃપા, એક એવા સાધુની કરુણા જે એના હૃદયમાંથી નીકળી અને આ વિશ્વના જન જનની અંદર પહોંચી, જે સમયે આ પૃથ્વી ઉપર ભક્તોની સંખ્યા બહુ ઓછી હતી અથવા તો ભારત પૂરતી સીમિત હતી, એવા સમયે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદજીએ આ ભારત અથવા અમુક લોકોમાં સીમિત રહેલી ભક્તિને આખા વિશ્વની અંદર ફેલાવી અને આખા વિશ્વમાં ફેલાવી અને આપણું સુરત કેમ બાકી રહી જાય, સુરત ની અંદર તે પ્રભુપાદજી ખુદ અહીંયા આવેલા અને સુરત માટે શિલ પ્રભુપાદજી એવું કીધું છે કે આ સુરત જે છે એ એક સૂકા ઘાસના તણખલાની સમાન છે, આને એક એક ચિંગારીની જરૂર છે, અને એ ચિંગારીને પ્રજ્વલિત કરવા માટે અનેક ભક્તોએ પ્રયાસ કર્યો, જેનાથી જેટલો થાય એટલો પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો, અને એ ચિંગારીને પ્રજ્વલિત કરવામાં જે જે વ્યક્તિઓએ ફાળો આપ્યો એમાં સર્વશ્રેષ્ઠ યોગદાન જેનું રહ્યું છે એવા અમારા શ્રી શ્રી રાધા દામોદર મંદિરના અધ્યક્ષ ઇઝગ્રેસ વૃંદાવન પ્રભુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હૃદયપૂર્વક એમનું સ્વાગત કરીએ મહામંત્રથી. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કારણ કે જે આયોજન તમે અહીંયા જોઈ રહ્યા છો આનું મૂળ શ્રી શ્રી રાધા દામોદર મંદિર છે. પ્રભુજીનો આજથી નહીં જેટલી કથાઓ સુરતમાં થઈ, પ્રચારના જે કઈ આયોજનો થયા બધામાં ખરા દિલથી અમને સહયોગ કર્યો છે, કરતા રહે છે અને ઇન ફ્યુચરમાં પણ કરતા રહેશે, અને એમની જ કૃપાનું આ ફળ છે કે આ ભાગવતને આપણે અહીંયા સફળ કરી રહ્યા છીએ. તો કથાનો પ્રારંભ કરતા પૂર્વ હું પ્રભુજીને વિનંતી કરીશ કે એમના મુખારવિંદથી આપણને કંઈક આશીર્વચન આપે, જેનાથી સાત દિવસ ચાલવા વાળો આ સંકીર્તન ભાગવત સંકીર્તન યજ્ઞ એનો પૂરો લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ એવું શાસ્ત્રની કંઈક ઊંડી વાત આપણી સમક્ષ રજૂ કરે ઇઝ ગ્રેસ વૃંદાવન પ્રભુ.
હરે કૃષ્ણ. સુરત ઇસ્કોન આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ભાવનાઓ સંઘ તરફથી તમારા સૌ શ્રોતાગણનો ભક્તજનોનું સ્વાગત કરીએ છીએ. હમણાં જ હિઝ ગ્રેસ ચંદ્રગોવિંદ પ્રભુએ કીધું કે અમારો આભાર માનો. અમે તમારો આભાર એટલા માટે માનવો જોઈએ કે તમે ખૂબ મહેનત કરીને ભગવાન કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરો છો, અને આવા ભાગવત સપ્તાહના આયોજનમાં જે કાર્યકરોએ ભાગ લીધો છે, ખૂબ મહેનત કરીને અમે અથાક પરિશ્રમ કરીને આયોજન કર્યું છે, તેઓના પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને શ્રી ગ્રેસ ચંદ્રગોવિંદ પ્રભુના માધ્યમથી, ઘણા બધા ભક્તોના માધ્યમથી સુરત શહેરમાં ખૂબ પ્રચાર વધી રહ્યો છે. હમણાં એમને કહ્યું ભક્તોના આશીર્વાદથી કાર્યક્રમ સફળ થાય. કાર્યક્રમ સફળ થાય એટલે એમ સમજવું જોઈએ કે ભગવાન કૃષ્ણની સંતુષ્ટિ થાય છે, ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે. એટલે ભગવાને ગીતામાં કહ્યું છે, દરેક જીવમાં સુષુપ્ત પ્રેમ ભગવાનનો ભરેલો પડ્યો છે, એને કેવળ જાગૃત કરવાની જરૂર છે. તો આવા સત્સંગના ભાગવત સપ્તાહના આયોજનના માધ્યમથી સુષુપ્ત પ્રેમ પ્રત્યેક જીવાત્માનો, જે શ્રોતાગણ સાંભળે છે એના જીવ કૃષ્ણ ભાવનાનો પ્રેમ જાગૃત કરવામાં આવે છે, જાગૃત થાય છે. નિત્ય સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધ્ય કબુ નહીં, શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કરે ઉદય. ચૈતન્ય મહાપ્રભુને કહ્યું છે કેવળ શ્રવણના માધ્યમથી જ કૃષ્ણ ભાવનાનો પ્રેમ જાગૃત કરી શકાય છે. નામ રૂપ ગુણ લીલા ધામ, કોઈ પણ ધામ ભગવાનનું અભિન્ન છે બધી વસ્તુ, અને એના ભજન દ્વારા અથવા એના ગીત દ્વારા એના ગુણગાન દ્વારા આપણા હૃદયમાં જે સુષુપ્ત પ્રેમ ભર્યો પડ્યો હોય તે જાગૃત થાય છે. અને શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્તો અભદ્રાણી વિદ્યુનોતિ સુરસતામ. ભાગવતમાં કહ્યું છે કે જેમ જેમ તમે આવી કથા સાંભળતા જશો તેમ તેમ આપણા હૃદયમાં જેટલો અનર્થરૂપી કચરો પડ્યો છે તે બધો ભગવાન સ્વયં સાફ કરતા જાય છે. એટલે જે અનર્થરૂપી કચરો સાફ કરવા માટે બીજો કોઈ ઉપાય નથી, કેવળ શ્રવણના માધ્યમથી. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્તો અભદ્રાણી વિદ્યુનોતિ સુરસતામ. બહુ ત્વરિત ગતિથી ભગવાન કચરો હૃદયનો સાફ કરે છે. પરંતુ આવા ભક્તોના માધ્યમથી આપણે જે કથા સાંભળીએ છીએ એમની કૃપા દ્વારા આપણે સનાતન બીજ ભગવાનના નામનો પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે હવા આ પ્રમાણેના આયોજન સુરતમાં 60 લાખની વસ્તીમાં તે મહિનામાં એક વાર પણ ઓછા પડે, પ્રત્યેક 15-15 દિવસે મહિનામાં 2 વખત આવા આયોજન થવા જોઈએ. અને 10 દિશામાં ભગવાનના નામનો પ્રચાર થાય એવા અમે આશીર્વાદ આપીએ છીએ. કુંતી મહારાણી પ્રાર્થના વિશે તમે આજે સાંભળશો, બહુ સુંદર પ્રાર્થના છે. એમાં એક વાક્ય કુંતી મહારાણી કહે છે, વિપદો નૈવ વિપદો સંપદો નૈવ સંપદો, વિપદો વિસ્મરણ વિષ્ણુ સંપદો નારાયણ સ્મૃતિ. એનો અર્થ એ છે કે આપણે જે આ દુઃખ ભોગવીએ છીએ એ કોઈ દુઃખની કોઈ વેલ્યુ જ નથી. મોટામાં મોટું દુઃખ તો વિપદો વિસ્મરણ વિષ્ણુ, ભગવાનને ભૂલી જવા, એ મોટામાં મોટું દુઃખ છે. સંપદો નારાયણ સ્મૃતિ, અને મોટા મોટી સંપત્તિ જે છે આપણી વેલ્થ છે તે ભગવાનને હંમેશા યાદ કરવા, આવા આયોજનથી આવા સત્સંગથી આવા ભાગવત સપ્તાહથી અમે ભગવાન સાથનો સંબંધ યાદ કરી શકીએ છીએ એ મોટામાં મોટી આપણી સંપત્તિ છે. કુંતી મહારાણી કહે છે, વિપદો નૈવ વિપદો સંપદો નૈવ સંપદો. ભલે કોઈ મલ્ટી મિલિયનર કરોડપતિ હોય પણ જો કૃષ્ણ ભાવનામાં ના હોય તો એની વેલ્યુ શૂન્ય છે. ગમે એટલા શૂન્ય હોય પણ એની આગળ જ્યાં કૃષ્ણ ભાવનાનો એક નહીં લગાવવામાં આવે તો એની કોઈ વેલ્યુ ન રહે. શ્રુતેન તપસા વાકિમ વચો ભી ચિત્ત વૃત્તિ ભી બુદ્ધિયા વાકિમ બલેન ઇન્દ્રિય રાજસા. નારદ મુનિ કહે છે, અગર કોઈ બહુ શ્રુતિધર હોય, બહુ જ્ઞાનવાન હોય, બહુ બુદ્ધિમાન હોય, બહુ શક્તિમાન હોય અને વાક ચાતુર્યમાં કોઈ હોશિયાર હોય, છતાં પણ જો કૃષ્ણ ભાવનામાં ના હોય તો એની વેલ્યુ ઝીરો છે, શૂન્ય છે. એટલે આપણે કુંટી મહારાણી પ્રાર્થનામાં આગળ જોઈશું, તમને સાંભળવા મળશે કે ખરેખરું આપણું જીવાત્માનું ખરેખરું દુઃખ હોય તો ભગવાનનું વિસ્મરણ, અને ખરેખરું સુખ હોય, ખરેખરી સંપત્તિ હોય, ખરા સંસ્કાર હોય તો ભગવાનની સ્મૃતિ, નારાયણ સ્મૃતિ. સતતમ સ્મર્તવ્યો વિષ્ણુ વિસ્મર્તવ્યો ન જાતુ ચિત સર્વે વિધિ નિષેધા સ્યુરેતરેવ કિંકરા. જેટલી વિધિ વિધાન 4 વેદમાં 18 પુરાણમાં બતાવવામાં આવી છે એ બધી વિધિ વિધાન વિષ્ણુ સ્મરણ ને આગળ કોઈ વેલ્યુ નથી. કેવલ સતતમ સ્મર્તવ્યો વિષ્ણુ જ એની વેલ્યુ છે. એક ક્ષણ પણ વિષ્ણુને વિસ્મરણ નહીં કરવું એ આપણા ધર્મનો ખરો ઉપદેશ છે. એટલે આવા સત્સંગ કરવાથી, આવા ભાગવત સપ્તાહના આયોજન કરવાથી આપણે કેટલી માત્રામાં અધિક લાભ મળે છે તેની કોઈ ગણતરી નથી, તેનો કોઈ અંદાજ નથી લગાવી શકતા આપણે. માટે તમે સૌ લોક બધા જ ભાગ્યવાન ભક્તો છે જે તમને આજે આથી 7 દિવસ સુધી કુંટી મહારાણી પ્રાર્થના વિશેનું ભાગવત સપ્તાહનું આયોજન સાંભળવા મળશે. માટે કૃપા કરીને શાંતિથી સાંભળજો અને ભગવાનના નામનો જપ હંમેશા ચાલુ રાખજો. અમે ઇસ્કોન સુરત તરફથી એવા આશીર્વાદ આપીએ છીએ કે આવી કથા તમે દરેક મહિનામાં કરતા રહો. હરે કૃષ્ણ શ્રીલ પ્રભુપાદ કી
જય.
ખૂબ ધન્યવાદ હિઝ ગ્રેસ વૃંદાવન પ્રભુને, કેમણે સાર સ્વરૂપ શાસ્ત્રને આપણી સામે સંક્ષિપ્ત રૂપમાં પ્રસ્તુત કર્યું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. કથા પ્રારંભ કરતા પૂર્વ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી શ્રી રાધા દામોદરજી, જેઓ સુરત તાપી તટ ઉપર બિરાજમાન થઈ અને નિત્ય ભક્તોને આશીર્વાદ આપતા રહે છે, એમના ચરણોમાં પણ પ્રણામ કરીએ કે આપણને એવા આશીર્વાદ આપે કે હું આ કથાને તમારી સામે યથારૂપ પ્રસ્તુત કરી શકું અને તમને એવા આશીર્વાદ આપે કે તમે આ કથાને યથારૂપ આચાર્યોના મત અનુસાર સમજી શકો. શ્રી જગન્નાથજી, જેને ભગવાનના સર્વ અવતારોમાં સૌથી દયાળુ માનવામાં આવે છે, પોતાના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજી સાથે આ કળિયુગના જીવો, જે લોકો મંદિરમાં નથી જતા, જે ભગવાનના દર્શન નથી કરતા, એવા જીવોને દર્શન આપવા માટે હરેક શહેરમાં હરેક નગરમાં એ જગન્નાથજી સ્વયં નીકળે છે, એવા જીવો ઉપર કૃપા કરવા માટે જે એનું દર્શન કરવા નથી ચાહતા. તો એવા જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીના ચરણોમાં પ્રણામ કરીએ કે એમની જે દયા એમની કૃપા જે છે એ આપણી ઉપર વરસાવે. સાથે સાથે આ સંસારની અંદર મફત કૃષ્ણ પ્રેમનું જેણે વિતરણ કર્યું એવા શ્રી ગૌરાંગ મહાપ્રભુ નિત્યાનંદ પ્રભુના ચરણોમાં પ્રણામ કરીએ છીએ કે જે રીતે કોઈ પાત્રતા જોયા વગર, કોઈ વ્યક્તિ લાયક છે કે નથી એનું ધ્યાન રાખ્યા વગર, જેમણે કૃષ્ણ પ્રેમને આ સંસારમાં ખુલ્લા હાથે વિતરણ કર્યો એવા શ્રી શ્રી ગૌર નિતાઈના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. સાથે સાથે નરસિંહદેવ ભગવાન, જે સમસ્ત વિઘ્નોને હરવા વાળા છે, સમસ્ત વિઘ્નોનું હરણ કરે છે, ભગવાન શ્રી શ્રી નરસિંહદેવના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ છીએ કે આ સંકીર્તન યજ્ઞમાં કોઈ વિઘ્ન ઊભું ન થાય, કારણ કે કોઈ શુભ પ્રસંગ પહેલા જેમ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે વિઘ્નોના વિનાશ માટે, એવી રીતે વૈષ્ણવો ભગવાન નરસિંહદેવને પોતાના વિઘ્નોના વિનાશ માટે હંમેશા સ્મરણ કરતા રહે છે. અને ત્યારબાદ જે કૃષ્ણ ભક્તિ આ વિશ્વને દાન કરી એવા શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ, જેની કૃપાથી આખો સંસાર આખું વિશ્વ આજે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી રહ્યા છે, પાત્રતા કુપાત્રતા જોયા વગર જે કૃષ્ણ પ્રેમને ચૈતન્ય મહાપ્રભુ વિતરણ કરવા ચાહતા હતા એ જ કૃષ્ણ પ્રેમને ભારતની બહાર આખા વિશ્વની અંદર વૈષ્ણવનું એક કારખાનું ઊભું કરી દીધું. વૈષ્ણવને કોઈ સામાન્યમાં સામાન્ય વ્યક્તિને વૈષ્ણવ બનાવી દીધા એવા પ્રભુપાદજીના ચરણોમાં કોટિશહ દંડવત પ્રણામ સાથે પરમ ભાગવત ભૂષણ ભાગવત રત્ન અને જેમના માટે અનેક ઉપાધિ હોય તે ઓછી પડે એવા અમારા ગુરુ મહારાજ હિજ હોલિનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજના ચરણોમાં પ્રણામ કરું છું કે એમણે આપેલા શબ્દનું જે દાન છે, એમણે આપેલા શબ્દનો જે ઉપદેશ છે, એનો જ આધાર લઈ અને આ કથાઓને હું આપની સામે પ્રસ્તુત કરીશ. સાથે સાથે અહીંયા ઉપસ્થિત શ્રોતાઓના અને જે લોકો ટીવીના માધ્યમથી જોઈ રહ્યા છે એવા પ્રત્યેક શ્રોતાઓના ચરણોમાં પણ પ્રણામ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ કથાને શ્રવણ કરવા માટે તમારા જીવનનો અમૂલ્ય સમય કાઢી અને તમે અહીંયા ઉપસ્થિત થયા છો. ખાસ કરીને આપણી વચ્ચે જે ઉપસ્થિત વૈષ્ણવો છે એમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, જેમાં ત્રિદંડી ગોસ્વામી શ્રીપાદ ભક્તિ વિચાર વિષ્ણુ મહારાજ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તો એમના ચરણોમાં પણ કોટિશ દંડવત પ્રણામ અર્પણ કરું છું કે એવા આશીર્વાદ આપે કે આ કથાને આપણે સારી રીતે સમજી શકીએ, જીવનમાં ઉતારી શકીએ. કારણ કે ભક્ત એ જ વાસ્તવમાં આપણું સાચું ધન છે અને એ વૈષ્ણવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને એ રીતે જ્યારે કોઈ પૂર્વ સૂચના વગર કે આજે અમે આવશું એવી કોઈ સૂચના નહીં અને અતિથિની સમાન જ્યારે એ ભક્તો અહીંયા ઉપસ્થિત થાય ત્યારે સમજી લેવું કે રાધા દામોદરજીની કૃપા આપણી ઉપર નિશ્ચિત રૂપે થઈ રહી છે. હેને આ કાર્ય માટે રાધા દામોદરજી આપણને રજા આપી દીધી ચાલુ કરવાને. તો પુનઃ કથાનો પ્રારંભ કરતા પૂર્વ મહારાજ શ્રીને વિનંતી કરીએ કે 5 મિનિટ આપણને કંઈક સંભળાવે.
વંદેહમ શ્રી ગુરુ શ્રી યુત પદ કમળમ શ્રી ગુરુ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાનિતમ તં સજીવમ સાદૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતળે શ્રીમતી ભક્તિવૈભવપુરી ગોસ્વામી નામિને નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતળે શ્રીમતી ભક્તિવેદાંતસ્વામિનીતિ નામિને નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતળે શ્રીમતી ભક્તિસિદ્ધાંતસરસ્વતી નામિને શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરવભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે સબસે કહીલે પરમારાધ્યતમ પરમ કરુણામય પતિ તપાવન શ્રી ગુરુ પાદ પદ્મ નિત્ય લીળા પ્રવિષ્ટ ઓમ વિષ્ણુ પાદ સ્તોત્ર તત શ્રી શ્રીલ ભક્તિ પ્રિય સિંહ મહારાજ કી ચરણ કમળ મેં સાષ્ટંગ પ્રણિપાત હોય ઉનકી કૃપા ભક્ષા કરતા હું. અભિન્ન ગુરુ પાદ પદ્મ્યો જગત વંદ્ય જુગાવતાર શ્રી ચૈતન્ય મનોવાણી અભિષ્ટ પૂર્ણકારી નિત્યલીલા પ્રવિષ્ટ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ ઉનકી ચરણ કમળ મેં સાષ્ટાંગ પ્રણિપાતી કૃપા ભિક્ષા કરતા હું. 6 પાર્ષદ નિત્ય લીળા પ્રવિષ્ટ જગત ગુરુ શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી પ્રભુપાદ ઉનકી ચરણો મેં સાષ્ટાંગ પ્રણિપાત હૈ અહિત કી કૃપા ભિક્ષા કરતા હું શ્રીમદ ભાગવત પરમહંસ આચાર્ય વૃંદ ગુરુ પરંપરા આચાર્ય વૃંદ સબકી ચરણો મેં સાષ્ટાંગ પ્રણિપાત હૈ ઉનકી કૃપા ભિક્ષા કરતા હું યહાં મંચાસીન શ્રદ્ધેય ભાગવત વ્યાસ શ્રીપાદ ચંદ્ર ગોવિંદ દાસ ઉનકો મેરે સબસે આશીર્વાદ હૈ કે ભગવાન કી કથા ઉનકી સુખદેવ ગોસ્વામી કે માફી બ્રહ્મર્ષિ દેવર્ષિ રાજર્ષિ સમસ્ત સજ્જનો બ્રાહ્મણો વૈષ્ણવ કા સભા મેં જો પરીક્ષિત મહારાજ કી ઉપસ્થિતિ મેં ઉનકી જો બ્રહ્મ શાપ કી અભિશાપ થી ઉનસે મુક્ત કરકે ભગવાન કે ચરણો મેં સ્થાન દેને કી ભાગવત કથા કી સુધા ગંગા કે કિનારે પર વહે થી એસે હી યહાં પર બહુત વૈષ્ણવ વૃંદ ભક્ત વૃંદ સજ્જન વૃંદ સંત વૃંદ કી ઉપસ્થિતિ મેં એ ભાગવત ભગવાન કી વાંગમયી અવતાર જો કલિયુગ કો ઉદ્ધાર કરને કે લિયે પ્રકટ હુએ હૈ ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠ કો વિરાજ કરને કા પહેલે ભાગવત મેં હી ઉનકી અવસ્થિતિ હૈ યે ભાગવત કા હી પ્રમાણ હૈ કૃષ્ણ સ્વધામ ઉપગતે ધર્મ જ્ઞાનાધિભિ સહ કળૌ નષ્ટ દૃશામેષ પુરાણ રૂપો અધુનો ઉદિત યે પુરાણ કે સૂર્ય જો આલોક દેકે અંધકાર અજ્ઞાન કો દૂર કરને કે જો વ્યવસ્થા હે ભગવાન સ્વયં વહાં હી આશ્રય લેકે આયે તો ઉનકી ભગવાન કી કૃપા સે હમારે વ્યાસજી કી મુખારવિંદ સે આપ લોક શ્રવણ કરકે ધન્ય હોંગે ઔર જો ઉપસ્થિતિ શ્રોતૃવૃંદ વૈષ્ણવવૃંદ વૈષ્ણવી વૃંદ સજ્જનવૃંદ ભક્તિમતી માતૃવૃંદ સબકો મેરા યથાયોગ્ય અભિવાદન જ્ઞાપન કરતા હું આજ એ મહત્તી સભા મેં મુજે અભ્યાગત એસે હી મેં દર્શન કરને કે લિયે સુરત કો આયા થા ઇસ પ્રસ્તાવના મેં આજ શ્રી રાધા દામોદરજી કી કૃપા સે હમારે વૃંદાવનદાસ શ્રીપાદ વૃંદાવનદાસ પ્રભુ વહાં ભગવાન કી કથા કીર્તન કરને કે લિયે પ્રોગ્રામ કે લિયે નિમંત્રણ કિયા થા તો ફિર વહાં સે યહાં કે જો સેવક ઔર કાર્યક સમાધાન કાર્ય કા કરતે થે હમારે ભક્ત વૃંદ મુજે તો નામ માલુમ નહીં હૈ ક્ષમા ચાહતા હું તો વૈષ્ણવ વૃંદ મુજે યહાં પર આમંત્રિત કરકે ઔર ધન્ય કિયા મેં ઉનકે આભારી હું ભગવાન કે કથા જો સુનતે હૈ જો બોલતે હૈ જો પ્રશ્ન કરતે હૈ એ તિની લોગ કો અંતસ્કરણ સે ઉનકી આત્મા કા પવિત્ર કરકે ભગવાન કે ચરણો મેં ભક્તિ કી શક્તિ પ્રદાન કરતે હૈ યે સંસાર કા જો કામ ક્રોધ લોભ મદ મોહ માત્સર્ય હિંસા દ્વેષ ઔર જો ઇન્દ્રિયો કા મન કા જો ચંચળ હે પાપ કા પ્રવૃત્તિ હે ઉનકી જો માયા કા અપના સ્વભાવ કો ભૂલ કર જો દીપ્ય અભિનિવેશ હોકે માયા કે અંતર મેં ભટક રહે જન્મ મરણ સંસાર મેં જનર પુનરપી જનમંગ પુનરપી મરણ યે જન્મ મરણ દશા મેં ભટકતે હૈ ઉન લોગ કે લિયે યે તો કથા અમૃત હૈ જો
मृत्यु को संजीवनी देते हैं। ये कथा कोई साधारण कथा नहीं है, साधारण शब्द नहीं है। और आज का जो विषय है, जो विषय में कथा का प्रस्तावना जो संवाद का है, ये भी भागवत का और पुराण में, इतिहास में, ये पृथ्वी में जनलोको तपलोको महरलोको सत्यलोको ये चतुर्दश लोक का अंदर ऐसा कोई भगवान को साक्षात से कोई प्रार्थना नहीं करते कि भगवान मुझे सब समय दुख दे। कौन बोलता है ये जगत में? कोई धर्म में ऐसा है? गॉड इज गुड ऑलवेज, गॉड इज ऑलवेज गुड। भगवान के पास जाते हैं सब सुख का कामना करते हैं। कौन भगवान को साक्षात जाके दुख संतु में शश्वत जत्र जत्र जगत गुरु भवतो दर्शनम जत्र अपुनर्भव दर्शनम, ये महारानी हमारे कुंती देवी उनकी स्तुति है, कुंती देवी की ही प्रसंग है। तो इस सकर संदर्भ में आप सप्ताह का आलोचना की हमारे गोस्वामियों की जो टीका है, पूज्यपाद हमारे गुरुजी राधा गोविंद जी महाराज ने, हमारे साथ बहुत मिलन भी हुआ था यहाँ भी, जब मंदिर प्रतिष्ठा होने के टाइम में गुरु महाराज के साथ आया था। मेरे गुरु जी अभी नित्य लीला में प्रवेश किया है, 4 साल हो गया, तो उनकी साथ कृपा से हम आए थे, यहाँ भी मिला हुआ था। हमारा साथ एक आलोचना भी था, गुड़ाकेश प्रभु के साथ था। तो वहाँ जब मैं आया था, अभी तक मैं नहीं आया था, 2 दिन हुआ मैं अभी आया। तो इसी संदर्भ में ये बात आप सुनेंगे व्यास जी की मुखारविंद से कि भगवान को साक्षात उनके पास पहुंचकर स्तुति करते हुए प्रार्थना करते हैं कि प्रभु दुख संतु में शश्वत, सब समय मुझे दुख ही दे देना। कौन ऐसा पुराण में, इतिहास में कौन ऐसा संवाद में, समाज में भगवान के पास कौन दुख चाहते हैं? लेकिन ये दुख नहीं है, ये दुख जो है ये परम सुख है। ये संसार का जो दुख है, ये दुख को हम लोग समझते नहीं। भगवान खुद बताया कि अनित्यम असुखम लोकम इमं दुखालयम अशाश्वतम, ये दुख का आलय है। लेकिन हम लोग माया में मोहित होके ये दुख को अनुभव नहीं करते हैं, सुख बोल के समझते हैं। तो जो 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 ये संसार का दुख को समझते हैं तो भगवान के पास ये दुख को ही मांगते हैं कि दुख से कैसे नित्य दुख का जाके नित्य सुख नित्य लीला में भगवान की धाम को पहुंचने की कैसे व्यवस्था हो। इसलिए अपुनर्भव दर्शनम, जो भगवान की दुख से याद आता है, स्मृति आता है, जिसे ये संसार का दुख चीर देने के लिए मिट जाता है। इसलिए जन्म स्तरीय श्रुत स्त्री भी एधमान पर पुमान नैव संति ही गोचर तम अकिंचन गोचर। कुंती देवी की भाषा है, भगवान का नाम है अकिंचन वित्त, अकिंचन गोचर। जो ये जगत का कुछ नहीं है वो भगवान का है, भगवान उनको अपना मानते हैं। इसलिए जन्म ऐश्वर्य श्रुत श्री भी, जो जन्म बड़ा घर में आभिजात्य में जन्म होना, संपत्ति में ऐश्वर्य प्राप्त होना एवं ज्यादा ज्ञान विद्या अर्जन करना और सौंदर्य रूप में जो मोहित होके अभिमान होके जो एधमान परह पुमान, जो स्रोत में अभिमान की स्रोत में मदिरा को पान करके मद में अभिमान होके उन्मत्त होके रहते हैं, वो लोग भगवान का कभी भी गोचर नहीं करते हैं। भगवान को पूजा पाठ करते हैं, यज्ञ होम कर्म दान सब करते हैं, लेकिन भगवान के लिए नहीं करते हैं, अपने अभिमान को लेके जन्म ऐश्वर्य श्रुत सी के लिए ही करते हैं। इसलिए भगवान को गोचर नहीं होता है, भगवान को तो गोचर होता है जो अकिंचन गोचर, जिनके पास कुछ नहीं है। कुछ नहीं मीन्स जिनका पास अभिमान नहीं है कुछ नहीं बोल के, वही ये वास्तव स्वरूप है। ये तो भगवान का ही सब है। ये समस्त शब्द का तात्पर्य, शब्द का जो अर्थ हमारे परंपरा में आचार्य लोग बहुत अच्छा, मध्वाचार्य, रामानुजाचार्य, वल्लभाचार्य, हमारे सारस्वत गौड़ीय ब्रह्ममाध्य गौड़ीय संप्रदाय में विश्वनाथ चक्रवर्ती ठाकुर, सनातन गोस्वामी, श्रीधर स्वामी, जीव गोस्वामी, ये सब आस्वादन किया है हमारे प्रभुपाद नित्य लीला प्रविष्ट भक्ति अभय चरणार भक्त वेदांत स्वामी प्रभुपाद सारा पृथ्वी के लोग के लिए, और जो वर्णाश्रम में भारतीय वैदिक संस्कृति में जो लोग नहीं जानते हैं, म्लेच्छ का संस्कृति में है, जिनका दूसरी व्यापार है, उन लोग के लिए समझने के लिए भी वो जो परपोट में लिखा है, तात्पर्य के लिखा है, आजकल जो लोग पढ़ते हैं सुनते हैं अपने ही ये पापाचार से निवृत्ति होके भगवान के नाम को लेके अभी भ्रमण करके प्रचार करते हैं, सारा पृथ्वी में ये प्रचार हो रहा है भागवत धर्म का। अतः मैं ज्यादा समय नहीं लूंगा, आपका ये कथा की श्रोत आनंद से मैं गुरुवर्ग को प्रार्थना करता हूँ, भागवत को प्रार्थना करता हूँ, और हमारे व्यास जी के सब कृपा करके आप लोग को ये कथा का तात्पर्य, ये कथा की जो भावार्थ है, ये कथा की जो ध्वनि अर्थ है, जो अनुभूति है, ये अनुभूति आप लोग को कुंती का अनुभूति जैसे थी ऐसे ही आप लोग को अनुभूति करा के धन्याति धन्य करेंगे। यहाँ पर मैं मेरा वाणी को विश्राम करता हूँ, सबके पास मैं आभारी हूँ। हरे कृष्ण वंशा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। खूब धन्यवाद महाराज श्री ए कुंती महाराणी नी जे प्रार्थना छे एना विषय में कई शब्दों आपने रजू कर्या, पण ई सार स्वरूप हता। थोड़ो समय विलंब थई रह्यो छे, पण वैष्णवना मुखारविंद माथी निकळेला शब्द भले समझमां आवे के न आवे ई एक अलग बात छे, पण एनो प्रभाव जरूर छोड़े छे। विदेशनी अंदर वसवा वाला भक्तों ने जारे पूछवामां आव्यु के शिल प्रभुपाद जी जे प्रवचन तमने आपता प्रारंभ में शू गीता भागवत तमारी समझ में आवतु थू, त्यारे भक्तो कहे छे के स्वामी जी शू बोली रिया छे ई तो अमने खबर नहोती, पण एमनो प्रसाद अमने मळी रह्यो छे। प्रभुपाद जी जे प्रसाद आपता ई प्रसाद ही ते कृपा नो एक भाग छे, अने कृपा ना कारणे अमे लोको स्वामीजी साथे बेसता वात करता, श्रवण खबर नहोती पड़ती छता सांभळता, कारण आ वस्तु शक्ति नो प्रभाव छे। भक्तो जेवी रीते अग्नि नी बाजू मां कोई 5 वर्ष नो बाळक जाय अने ई अग्नि एने दजाड़ी दे, कोई 80 वर्ष नो व्यक्ति पण जो अग्नि नी नजीक जाय अग्नि एने दजाड़े, एम कोई व्यक्ति साधु पासे थोड़ो समय बेसे साधुनी वात ने सांभळे एनाथी ई व्यक्ति ने कृपा प्राप्त थाय छे। कारण के साधुओनु कार्य छे आ संसार मां कृपा नु वितरण करवो, पोतानी करुणा जे छे भक्ति जे छे एने आ संसार ना बद्ध जीवो मां वेचे छे। એનું ચરિત્ર એવું અદભુત છે ભક્તો કે સાધુઓના ગુણગાનમાં જેટલા શબ્દો છે એટલા ઓછા પડે છે. અને એમાં ગોસ્વામીજી માનસના પ્રારંભમાં સાધુઓના વિષયમાં લખે છે,
સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નીરસ બીસ ગુણમય ફલ જાસુ. ચરિત શુભ ચરિત કપાસુ નીરસ બિસત ગુણમય ફલ જાસુ.
ગોસ્વામીજી કહે છે, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. સાધુઓ જે છે એનું ચરિત્ર કપાસની જેવું હોય છે, કારણ નીરસ કપાસનું ફૂલ જે છે એમાં એમાં કોઈ રસ નથી હોતો, પણ છતાં એનામાં એક ગુણ છે. અને એ ગુણ એ છે કે એ કપાસના ફૂલથી જે કપડું બનાવવામાં આવે છે એ કપડું આ સંસારના છિદ્રોને ઢાંકે છે, વ્યક્તિની લજ્જા બચાવવામાં કામ આવે છે. રસ ભલે નથી, એવી રીતે સાધુ જે છે એ સંસારની અંદર રહેવાવાળા લોકોના જે છિદ્ર છે એ છિદ્રને છુપાવે છે. છિદ્રનો અર્થ છે દોષ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એવા સાધુઓની વચ્ચે આપણા જે સંશય છે, મનમાં જે પ્રશ્નો છે, એ પ્રશ્નોનો હલ સાધુઓ સિવાય ક્યારેય થતો નથી. કારણ કે આપણને મનમાં એવી ઈચ્છા થાય કે હું વાંચી લઉં, શાસ્ત્ર વાંચીશ, ગ્રંથો વાંચીશ. નહીં, શાસ્ત્ર જરૂરી છે, પણ શાસ્ત્રની સાથે સાથે જો સાધુ ન હોય તો એ શાસ્ત્રની કોઈ મહત્તા રહેતી નથી. ભગવદ્ ગીતા અને ભાગવત આજ અનેક લોકો જાણે છે, અનેક લોકો ઘરમાં રાખે છે, પણ એ ભાગવતના વાસ્તવિક તાત્પર્યને બહુ ઓછા લોકો જાણે છે. પ્રભુપાદજીની કૃપાથી જે જે ભક્તો આ ભાગવત અને ગીતાના અભ્યાસમાં લાગ્યા છે એ શાસ્ત્રમાં એને કંઈક સમજ પ્રાપ્ત કરી છે. એનું કારણ એક જ છે કે એની પાછળ તે એક સાધુ એક ભક્તની કૃપા છે. તો એક પ્રશ્ન આપણા મનમાં એ થાય કે અનેક શાસ્ત્રોમાં કથાની એટલી બધી મહિમા બતાવવામાં આવી છે, અનેક જગ્યા લોકો કથાના ગુણગાન કરે છે, પણ આ કથાને શા માટે સાંભળવી જોઈએ? એવું શું છે આ કથાઓની અંદર કે બસ જે કોઈ સાધુને મળો તો એ નિત્ય ભગવાનની કથાઓ કહેતા રહે છે, હંમેશા ભગવાનની કથા સાંભળો કથા સાંભળો, શ્રવણ કરો. પ્રહલાદ મહારાજ નું કોટેશન આપે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, એમાંય પ્રથમ ભક્તિ છે. શું છે? સાંભળવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ. એક સમયે પ્રયાગની અંદર સાધુઓનો સમાજ ભેગો થયો અને એ સાધુઓમાં મહાન મહાન ઋષિ મુનિઓ ઉપસ્થિત હતા. અને ત્યારે ભરદ્વાજ નામના એક ઋષિ યાજ્ઞવલ્કજીને એક પ્રશ્ન કરે છે. એવો સુંદર પ્રશ્ન સમજવા જેવો છે ભક્તો. ભરદ્વાજજી યાજ્ઞવલ્કજીને પૂછી રહ્યા છે કે પ્રભુ મને ઈ બતાવો કે રામ કોણ છે. વિચાર કરો, એક એવો પ્રશ્ન છે જે પ્રશ્નને સાંભળતા એવું લાગે કે આ પ્રશ્નની અંદર તો કાંઈ લેવા જેવું નથી. એ કોઈ પ્રશ્ન છે, રામ કોણ છે? પૂછે છે, એક રામ અવધેશ કુમારા, તિન્હી કરત ચરિત બિદિત સંસારા. હું એક રામને ઓળખું છું જે અવધેશ રાજા દશરથના પુત્ર છે, જેની પત્નીનું હરણ થયું હતું અને પત્નીને લેવા માટે જેણે રાવણનો વધ કર્યો હતો એ રામને હું ઓળખું છું. એક રામ અવધેશ કુમારા, તિન્હ કર ચરિત બિદિત સંસારા. સંસારમાં વિખ્યાત છે, પ્રભાવ છે એનો આ સંસારની અંદર. હવે એક પ્રશ્ન મનમાં થાય કે ભરદ્વાજજી જેવા ઋષિ યાજ્ઞવલ્કજીને આવો પ્રશ્ન શા માટે કરી રહ્યા છે? શું ભરદ્વાજજી આટલા મોટા ઋષિ થયા ત્યાં સુધી એને ખબર નહોતી કે રામ કોણ છે? અથવા તો એ મજાક કરી રહ્યા હતા યાજ્ઞવલ્કજી સાથે? પણ એક વાત છે કે ભરદ્વાજજી જેવા ઋષિ સાધુ જ્યારે કંઈક બોલતા હોય તો એની પાછળ બહુ મોટો ગુઢ અર્થ હોય છે. ભરદ્વાજજીનો પ્રશ્ન તે સામાન્ય નથી. ભક્તો, જોવામાં એવું લાગે કે ભરદ્વાજજી કદાચ મજાક કરતા હશે યાજ્ઞવલ્ક ઋષિ સાથે. નહીં, ભરદ્વાજ ઋષિ જાણતા હતા રામ કોણ છે, પણ છતાં એના મનમાં એક સંશય હતો, એક સંશય ઉભો હતો. હજી યાજ્ઞવલ્કજીએ કીધું કે તમારો પ્રશ્ન બહુ સુંદર છે, પ્રશ્નનું અભિવાદન કર્યું કે તમે બહુ સારી વાત પૂછી છે, હવે સાંભળો હું એનો ઉત્તર આપું છું. અને ઉત્તર આપતા કહે છે કે હું તમને એક એવી કથા સંભળાવું છું જે કથાના સાંભળવાથી તમને ખબર પડશે કે રામ કોણ છે. આ પ્રશ્ન ઉપર આચાર્યો લખે છે કે ભરદ્વાજજી કહે છે હું એક રામને જાણું છું. પૂછી રહ્યા છે કે શું આનાથી અલગ કોઈ રામ છે જેને તમે બ્રહ્મ કહો છો? એ યાજ્ઞવલ્કજી સમજાવતા કહે છે કે તમે જે રામને જાણો છો એ કેવલ રામના પ્રભાવને જાણો છો, રામના સ્વભાવને તમે જાણતા નથી. આ સંસારમાં અનેક લોકો ગીતા ભાગવત રામાયણને જાણવાનો દાવો કરતા હોય, પણ એ કેવલ શાસ્ત્રના પ્રભાવને જાણે છે, શાસ્ત્રના સ્વભાવને કોઈ ઓળખતું નથી. પ્રભાવ કોને કહેવાય? માની લો કોઈ વ્યક્તિ બહુ મોટો સેલિબ્રિટી હોય, ઉદાહરણ તરીકે તમે લઈ લો અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનને હું ને તમે આજે તે એના પ્રભાવમાં છીએ, એના પ્રભાવને જાણીએ છીએ કે એ બહુ મોટો એક્ટર છે, આ ભારતની અંદર એનું બહુ મોટું નામ છે, બહુ મહાન વ્યક્તિ તરીકે એની છાપ છે, આ એ વ્યક્તિનો પ્રભાવ છે. પણ એના સ્વભાવને આપણે જાણતા નથી. એના સ્વભાવની જાણ ત્યારે થાય કે જ્યારે આપણે એની સાથે રહીએ, એની સાથે એકાંતમાં મિત્રતા કરીએ અને 24 કલાક જ્યારે તમે એની સાથે વિતાવો ત્યારે તમને ખબર પડે કે એનો વ્યવહાર કેવો છે. અને વ્યવહારથી, એના કાર્યોથી વ્યક્તિના સ્વભાવને સમજવામાં આવે છે. ઠીક એવી રીતે યાજ્ઞવલ્ક ઋષિ કહે છે કે આ સંસારની અંદર લોકો ભગવાનના પ્રભાવને જાણે છે, પણ સ્વભાવને કોઈ જાણતો. બધા લોકોને ખબર છે ભગવાન છે, તમે કોઈ પણને પૂછો તો કહેશે હા આ બધું ભગવાને જ બનાવ્યું છે. આ જગતની અંદર કરતા હરતા જે કોઈ છે એ ભગવાન છે. આવું સામાન્ય જ્ઞાન બધા વ્યક્તિઓ પાસે છે, પણ કોઈ વ્યક્તિ એ નથી જાણતું કે ભગવાનનો સ્વભાવ કેવો છે. સ્વભાવને સમજવા માટે શું કરવું જોઈએ? તો સ્વભાવને સમજવા માટે વ્યક્તિએ કથા શ્રવણ કરવી જોઈએ. કારણ કે કથાઓને સાંભળવાથી, કથામાંથી ભગવાનના સ્વભાવનો પરિચય થાય છે. એટલા માટે યાજ્ઞવલ્કજીએ કીધું કે ભરદ્વાજજી હું તમને કથા સંભળાવીશ, ને જે કથાથી તમે રામના સ્વભાવને ઓળખશો. અને આખી રામકથા રામાયણનો વિસ્તાર એમણે કર્યો. પણ છતાં એક પ્રશ્ન તો હજી ઊભો છે કે કથા શા માટે સાંભળવી જોઈએ? તો એનો ઉત્તર આપતા ભગવાન કપિલદેવ માતા દેવહૂતિને કહે છે,
સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ હત કર્ણ રસાયણા કથા તજોષણાદાશ પવર્ગ વર્તમને શ્રદ્ધારતિર્ભક્તિરનો ક્રમેષ્ટતે.
ભગવાન કપિલ કહે છે કે મારા ભક્તો દ્વારા થતી મારા અલૌકિક કાર્યોની ચર્ચા, સતામ પ્રસંગાન મમ વીર્જ સંવિદો, મારા ભક્તો જે મારી કથાઓની ચર્ચામાં રત રહે છે, ભવંતિ હતકર્ણ રસાયણા કથા, એવી કથા જે હૃદય માટે અને કાન માટે આનંદ આપવા વાળી છે. તો આનાથી શું થાય છે? કે છે, તજોષણાદા અપવર્ગ વર્તમની શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. ભગવાનની કથાઓને સાંભળવાથી વ્યક્તિમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, જે શ્રદ્ધા આધ્યાત્મિક જગતનું પ્રથમ સોપાન છે. શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. કપિલ ભગવાન કહે છે કે જે વ્યક્તિ કથા સાંભળશે એમાં સર્વપ્રથમ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કારણ કે શ્રદ્ધા વગર કરેલું કોઈ પણ કાર્ય એ હંમેશા નિષ્ફળ જાય છે. કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. ઇતિહાસ પદ્મ પુરાણ એવું કહે છે, બે ભાઈઓ હતા, ધુંધુકારી અને ગૌકર્ણ. ગૌકર્ણજી મહાન પંડિત, ભગવાનના ભક્ત હતા, અને ધુંધુકારી જે છે મહાખલ દુષ્ટ વ્યક્તિ હતો. મૃત્યુ પછી પ્રેત શરીર પ્રાપ્ત થયું એને, અને પ્રેત શરીર પ્રાપ્ત થયું એટલે ઘણા લોકોએ સૂચના આપી ગૌકર્ણજીને, અને ગૌકર્ણજીએ પોતે ઘરની અંદર રહીને અનુભવ કર્યો કે આયા કોઈક પ્રેત છે, અને ગંગાજળ એની ઉપર નાખતા ખબર પડી કે આ મારો ભાઈ ધુંધુકારી છે. ધુંધુકારીએ કીધું કે ભાઈ કઈક ઉપાય કરો, પણ આ પ્રેત શરીરમાંથી મને મુક્ત કરો. ગૌકર્ણજીએ સૂર્યદેવને પૂછ્યું કે આવા પ્રેતનો ઉદ્ધાર કરવા માટે શું કરવું જોઈએ? ભગવાન સૂર્ય કહે છે કે કામ કરો, 7 દિવસ ભાગવત સપ્તાહનું પારાયણ કરો તો તમારા ભાઈની મુક્તિ થઈ શકે છે, યા પ્રેત શરીરથી મુક્ત થઈ શકે છે. ગૌકર્ણજીએ ભાગવત કથા કરી, અને ભાગવત કથાનો એ પ્રભાવ થયો ભક્તો કે પ્રેત શરીરમાં રહેવા વાળો જે ધુંધુકારી છે ભગવાન વિષ્ણુના પાર્ષદના શરીરમાં ઉપસ્થિત થયો, અને સ્ટેજ ઉપર ગૌકર્ણજીએ માઇક આપ્યું એને હેતે, અને કીધું કે તમે તમારો કઈક અનુભવ, ભાગવત કથાના પ્રભાવનો જે અનુભવ છે એ અનુભવ તમે અહીંયા કઈક રજૂ કરો. ત્યારે ગૌકર્ણજીએ ભાગવતની બહુ સુંદર મહિમા બતાવતા કીધું છે કે ભાઈ ભાગવતની મહિમા મારે બોલવા જેવું નથી. કેમ? કારણ કે ભાગવતની મહિમા તો અહીંયા તમારી નજર સામે છે. અરે હું પ્રેત શરીરમાં હતો, વાંસની અંદર મને સ્થાન આપવામાં આવ્યું હતું, અને વિચાર કરો કે આ ભાગવતની કથાથી એ સૂકો વાંસ ફાટી ગયો, મને ચતુર્ભુજ દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું, અને જોવો પ્રમાણ કે મને લેવા માટે ભગવાનનું વિમાન આવી રહ્યું છે. ભગવાનના પાર્ષદો વિમાન લઈ અને ધુંધુકારીને લેવા માટે ત્યાં ઉપસ્થિત થયા. એ સમયે વિમાન આવ્યું એક જ, તો ગૌકર્ણજીએ જિજ્ઞાસા કરી કે ઉભા રહ્યો, કથા તો અહીંયા જેટલા લોકો બેઠા છે એ બધાએ સાંભળી છે, તો પછી તમે આ વિમાન એક જ કેમ લઈને આવ્યા? કથા તો આટલા બધા અહીં જેટલા શ્રોતાઓ છે એ બધાએ સાંભળી, અને વિમાન કેમ એક આવ્યું? ત્યારે એનો ઉત્તર આપતા ભગવાનના સેવકો કહે છે કે હે ગૌકર્ણજી સાંભળો, શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિતઃ. આ જે ભેદ તમને દેખાઈ રહ્યો છે એ ભેદ છે શ્રવણ ભેદ. સાંભળવાના કારણે, શ્રવણમાં જે ભેદ રહી ગયો છે એના કારણે આના ફળમાં તે ભેદ રહી ગયો છે. તમારી વાત સાચી છે કે બધાએ સાંભળ્યું છે સમાન રીતે, પણ સાંભળ્યા પછી એનું મનન ચિંતન આમાંથી કોઈએ કર્યું નથી, એટલા માટે આમાં ભેદ રહ્યો છે. સાત દિવસ આ પ્રેતના શરીરમાં હતો છતાં કાંઈ ખાધ્યા વગર, કાંઈ પીધ્યા વગર, કોઈ બીજો વિચાર કર્યા વગર એક ચિત્તે આને ભાગવતની કથા સાંભળી છે, એટલા માટે આના માટે આ વિમાન આવ્યું છે. અને એક બહુ સુંદર શ્લોક ભગવાનના પાર્ષદો કહે છે કે જે જ્ઞાન દ્રઢ નથી હોતું એ વ્યર્થ થઈ જાય છે, જેમાં દ્રઢતા નથી જ્ઞાનનો નાશ થાય છે. એવી રીતે જો ધ્યાન નહીં આપવામાં આવે તો કરેલા શ્રવણનો નાશ થઈ જાય છે. ઘણા લોકો કે અમે કથામાં જઈએ છીએ, સાતેય દિવસ કથા સાંભળી, પણ ધ્યાન કથામાં હતું નહીં. અને એનું ફળ શું આવે છે કે કથાના વાસ્તવિક ફળથી એ વ્યક્તિ વંચિત રહી જાય છે. સંદેહ કરવાથી મંત્રનું, માની લો કોઈ વ્યક્તિ કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો તમે અહીંયાથી મુક્ત થઈ ભગવાનના ધામને પ્રાપ્ત કરશો, પણ લોકો સંશય કરે છે, સંદેહ કરે છે કે મોટા મોટા યજ્ઞ કરવાથી, તપસ્યાઓ કરવાથી જે ભગવાનના દર્શન પ્રાપ્ત નથી થતા એ ભગવાન શું કેવલ હરે કૃષ્ણ જપવાથી મળશે? સંદેહ સંશય જ્યારે ભગવાનના નામમાં ઉપસ્થિત થાય ત્યારે એ મંત્રનું ફળ નાશ થઈ જાય છે. પછી વ્યક્તિ આવીને પ્રશ્ન કરે, પ્રભુ બહુ માળા કરી, 20 વર્ષ વયા ગયા હે ને માળા કરતા કરતા, પણ હજી કોઈ અનુભવ થતો નથી. અને એટલા માટે જ એક કવિ, અખો ગુજરાતી ભક્ત કવિ લખે છે, તિલક કરતા 53 થયા અને માળાના મણકા ગયા, ફેરવી ફેરવીને માળાઓ તોડી નાખી પણ અનુભવ હૃદયમાં થયો નથી. હજી સાંભળવામાં બહુ કડવું લાગે છે ભક્ત, કારણ કે હકીકત આ જ છે. આપણે બાહ્ય રૂપે ભક્ત બનવા તૈયાર છીએ પણ અંદરથી પોતાના સ્વભાવને બદલવા તૈયાર નથી. ભક્ત બની ગયા, સિમ્બોલ મારી દીધો, બેનર મારી દીધું, આઈ એમ ડિવોટી, હું ભક્ત છું, પણ ભક્તિ હજી અંતરે ઉતરતી નથી. અને પ્રકાશ ભક્તિનો જ્યાં સુધી હૃદયમાં ન થાય, કારણ કે આ તો અનુભવ કરવાનો રસ્તો છે. અને આચાર્યોએ જોયું કે કળિયુગમાં આ જીવ જેની પાસે સમય નથી કેવી રીતે અનુભવ કરશે? શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને પ્રભુપાદજીએ કૃપા કરી આ જીવોને કીધું કે એક કામ કરો, જેટલા ચોપડા છે, શાસ્ત્રો છે, કર્મકાંડ બધું નાખો ગંગામાં, કેવલ એક વસ્તુ હરે કૃષ્ણા, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, બસ આ મંત્રનો જપ કરો. અને આને જપતા 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 એક સમય એવો આવશે કે તમારા હૃદયની અંદર રહેલા જે અભદ્ર છે, જે પાપ છે, એનો નાશ થશે, અને એવું શુદ્ધ હૃદય આ ભાગવતને અપને આપ ગ્રહણ કરી લેશે. શીખવાની જરૂર નથી રહેતી ભક્તો, આ અનુભવની વસ્તુ છે. એક વખત મહામંત્ર જપો, અનુભવ કરો, કારણ કે અનુભવ કરવાથી ખબર પડે આમાં રસ કેટલો છે. શ્રી ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા કે એક એક મધની બોટલ કોઈ વ્યક્તિને આપો અને એમ કહો કે આને તારે ઢાંકણું નથી ખોલવાનું, ખાલી બહારથી ચાટવાની છે, અને એ વ્યક્તિ 10 વર્ષ કદાચ બોટલને ચાટે, શું મધનો સ્વાદ મળશે એમાં? સંભવ નથી ક્યારે. મધના સ્વાદને લેવા માટે એક જ પ્રોસેસ છે. એક ક્ષણમાં જો એ બોટલનું ઢાંકણું ખોલીને એક બિંદુ જીવવા ઉપર મૂકો તો આખી બોટલના સ્વાદનો ખબર પડી જાય. એમ પોતાના અનર્થોને થોડાક સાઈડ ઉપર મૂકી અને ભક્તિ રસનું કેવલ એક બિંદુ જીવવા ઉપર મૂકો, ખબર પડી જશે ભક્તિમાં રસ કેટલો છે. પણ આપણે કરવાલ નથી, સાંભળીએ છીએ. આટલી આટલી કથાઓ, હજારો કથાઓ થયા પછી તે પરિવર્તન કેમ નથી થતું? કારણ કે સંશય હજી ઉભો છે. ભગવાનના સેવકો કહે છે કે સંશયપૂર્વક લીધેલો મંત્ર ક્યારેય એનું ફળ આપતો નથી, પછી ભલે મહામંત્ર કેમ ન હોય. સંશય ન હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. આ વાત એક વખત મેં પ્રવચનમાં કરી તો એક ભક્તએ પ્રશ્ન કર્યો, તો પછી વાલ્મીકીનું કેમ આમ થયું? ઊંધું હતું તોય જો સમજવા જેવો. હું તમને એક સિદ્ધાંત એમાંથી બતાવવા માંગુ છું કે વાલ્મીકીજીએ ઊંધું નામ લીધું, એને રામની બદલે મરાનો જપ કર્યો, છતાં એ સિદ્ધ થઈ ગયા. અને આપણે સીધું જપવા છતાંય હે ને હજી કેવા છીએ? ઊંધા ને ઊંધા. નામ સીધું લેવી છીએ ઊંધા. હે, અને ઓલા ઊંધું લીધું એક સમયનો લૂંટારો બ્રહ્મર્ષિ. કેમ? આચાર્યો કહે છે કે ઉલટું નામ એને લીધું, પણ ક્યાં સુધી? કારણ કે જયારે નારદ મુનિ એને કીધું કે બોલ રામ, એટલો પાપી હતો રામ શબ્દ જીવવા ઉપર આવતો નથી. નારદ મુનિ કે હવે તને ભક્ત તો બનાવી જ છૂટક્યો છે, ભલે રામ શબ્દ નથી આવતો કઈ નઈ, ઊંધું આવડે? એ કે હા, મરા, કારણ મારવાનો અભ્યાસ છે. હું જયારે પશુઓને મારતો બોલતો એ મર્યો, આ મારવાનો અભ્યાસ છે, મરા ચાલશે. ઓકે, કઈ વાંધો નહીં. નારદ મુનિ ને પૂછ્યું કે ગુરુ મહારાજ આનો જપ ક્યાં સુધી કરું? નારદ મુનિ કે જ્યાં સુધી હું ફરીને પાછો ન આવું અહીંયા ત્યાં સુધી આ મંત્ર ને જપતો રહેજે. કોઈ પ્રશ્ન નહીં. નારદ મુનિ વયા ગયા ત્યાંથી અને આને મરા જપવાનું ચાલુ કર્યું છે. અવિરત જપ, નહીં ખાવાનું નહીં પીવાનું કોઈ નહીં, બસ ગુરુનો આદેશ. ગુરુ મુખ પદ્મ વાક્ય ચિત્ત તે કરિયા, કે એક ચિત્તથી ગુરુએ આપેલો આદેશ કે આ મંત્ર જ્યાં સુધી મારા ગુરુ પાછા ન આવે ત્યાં સુધી જપવાનો, પછી ભલે ગમે તે થઈ જાય. અને એને જપવાનું ચાલુ કર્યું. મરા 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 કરતા કરતા પાપોનો ક્ષય થયો અને રામ નામ, રામ શબ્દ એના મુખેથી પ્રારંભ થયો. રામ નામનો જપ કરતા કરતા હૃદય શુદ્ધ થયું અને હૃદયની શુદ્ધિ થયા પછી એક સમયના જે વાલિયા લુટારા નામથી પ્રખ્યાત રત્નાકર નામનો એ ડાકુ બ્રહ્મર્ષિ બની ગયા. ભગવાન રામ ના આવતા પહેલા એને રામાયણની રચના કરી નાખી. ભક્તો, કેમ? એક પ્રશ્ન થાય કે આ વ્યક્તિનું આવું પરિવર્તન, ને આપણે તો આટલો મોટો મહામંત્ર જપીએ છીએ છતાં આપણામાં કેમ કોઈ પરિવર્તન નથી? એનું કારણ એ છે ભક્તો કે આપણે દ્રઢતાપૂર્વક કથાને સાંભળતા નથી, અને કથા એટલે નથી સાંભળતા કારણ કે સાધુઓની સંગતિમાં આપણને શ્રદ્ધા નથી. કપિલ ભગવાન જે શ્લોક બોલી રહ્યા છે, શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ, ભક્તિ માર્ગનું પ્રથમ સોપાન છે શ્રદ્ધા. અને જ્યાં સુધી શ્રદ્ધા હૃદયમાં ન હોય ને ત્યાં સુધી કદાચ 100 સાધુઓની વચ્ચે બેસી જાઓ કઈ ન થાય. દારૂની બોટલ ને ઢાંકણું પેક કરી નાખો ગંગામાં, 1000 વર્ષ સુધી રહે છતાં એ દારૂ કોઈ દિવસ ગંગાજળ થાય નહીં. દારૂ દારૂ જ રહે છે. કારણ કે એ દારૂને જો ગંગાજળમાં કન્વર્ટ કરવું હોય ઢાંકણું ખોલવું પડે, અને એ દારૂ જયારે ગંગામાં મળી જાય તો બધું જ ગંગાજળ થઈ જાય છે. આપણે દારૂને ગંગાજળ કરવું છે પણ ઢાંકણું ખોલવું ઈ રહેવા ત્યાં. સરળતાથી સમજાય એવો આ જગતનો અનુભવ છે. કથા તો પ્રમાણ છે, અનુભવ કરવા માટે આખું જગત પડ્યું છે. આ સંસારમાં હજારો લોકો જન્મે, હજારો લોકોનું મૃત્યુ થાય, આપણી નજર સામે કેટલાયને તો આપણે હાથે અગ્નિદાહ આપ્યો છે સ્મશાનની અંદર, અને છતાં વ્યક્તિ સ્વીકાર કરવા તૈયાર નથી કે મારું તે મૃત્યુ થઈ શકે છે. ક્યાં? એની ટાઈમ કોઈ ફિક્સ નથી, એ તે વિચાર નથી કરતો. મનનનો અભાવ, ચિંતનનો અભાવ, કથામાં ધ્યાનપૂર્વક શ્રવણ થતું નથી અને મન અહીંયા ત્યાં ભટકેલું રહે છે, એટલા માટે જપનું કોઈ ફળ મળતું નથી. અરે કાઉન્સિલમાં એક ભક્તે કીધું, મેં જયારે એને કીધું કે એકાગ્ર ચિત્તથી જપ કરવા જોઈએ, તો એ ભક્તે કીધું, પ્રભુજી જયારે જપ કરવા માળા હાથમાં લેવી અને તરત જ વિચારોનો મારો ચાલુ થાય છે, ઈ પેલા આટા મારતા હોય કોઈ વિચાર નહીં, પણ જેવો માળામાં હાથ જાય એટલે એટલા વિચાર આવે, એટલા વિચાર આવે, એની વાત જ જવા દે. મન રહેતું નથી માળામાં, એટલા માટે મંત્રનું ફળ મળતું નથી. અને આ જે લોકો બેઠા છે અહીંયા તમારી સભામાં, એને એકાગ્ર ચિત્તથી શ્રવણ નથી કર્યું, એટલા માટે એમને વિમાન નથી મળ્યા. પણ જો ગુરુના વચનમાં વિશ્વાસ હોય, દીનતા હોય વ્યક્તિમાં, મનના દોષો ઉપર વિજય હોય, કથામાં ચિત્તની એકાગ્રતા હોય અને આ બધા નિયમોનું જો પાલન કરવામાં આવે તો કથાનું શ્રવણ સફળ થાય છે. એટલા માટે ગૌકર્ણજી, તમારે તો ચિંતા કરવાની જરૂર નથી, ભગવાન સ્વયં આવશે તમને લેવા માટે. પણ જો તમે આ બધાને ભગવાનના ધામમાં લઈ જવા ચાહતા હોવ તો એક કામ કરો, તમે ફરીથી ભાગવતનું આયોજન કરો. અને આવી રીતે આમ કહી ગૌકર્ણ તવ ગોવિંદો ગોલોકમ દાસ્યતિ સ્વયં એવ મુક્ત્વા યયુઃ સર્વે વૈકુંઠ હરિ કીર્તનાય. અને આવી રીતે ભગવાનનું કીર્તન કરતા કરતા એ બધા પાર્ષદો જે છે ભગવાનના ધામમાં વયા ગયા, ધુંધુકારીને લઈ. ફરીથી કથા થઈ શ્રાવણ માસમાં. અને કથા થઈ તો આ વખતે બધાએ નક્કી કર્યું, કામ ધંધો બંધ કરો, કારણ કે વિમાન બાળી ગયા હતા. હવે તમે વિચાર કરો કે એક વખત વિમાન જેને જોઈ લીધું, હે, એને પછી વિચાર આવે કાલે હવારે મારે ઓફિસ જવાનું છે. માની લો વૈકુંઠ થી અહીંયા એકાદ વિમાન લેન્ડિંગ થયું હોય અહીંયા, અને એવું કહેવામાં આવે અહીંયા જે બેઠા છે એમાંથી એક જ વ્યક્તિને આ વિમાનમાં લઈ જવાનું છે. આવી રહ્યું સંભળાય છે અવાજ? વિમાનો તો અહીં આવે પણ દેખાતા નથી. ગૌકર્ણજીએ ફરીથી કથા કરી અને આ વખતે તો લૂલા લંગડા શરીરમાં ખામી વાળા ગમે એવા જેટલા લોકો હતા બધા લોકોએ નક્કી કર્યું કે આપણે આ વખતે વિમાનને લેવાનું છે. બધો કામ ધંધો છોડ્યો, છોકરાને ભણવું હોય ભણે, એક્ઝામ હોય તો એક્ઝામ હોય, આઈપીએલ જોયું હોય તો આઈપીએલ, જેને જોવી જોવે, આપણે કથામાં જવું છે, આપણે કથા સાંભળવી છે. કારણ કે ખબર હતી કે આ ચાન્સ જો ગયો તો ફરીને પાછો આવવાનો નથી. એક ચિત્તથી કથા શ્રવણ અને કથાની પૂર્ણાહુતિ થઈ ટ્રાફિક થઈ ગયું ઉપર વિમાનનું. જેટલા ત્યાં આવ્યા હતા પશુ પક્ષી આતે બધા બધા લોકો દિવ્ય પાર્ષદ દેહ ગ્રહણ કરી અને ભગવાનના ધામમાં ગયા. આ પ્રસંગ હું તમને એટલા માટે કહી રહ્યો છું ભક્તો, કારણ કે શ્રદ્ધા જે છે એ મૂળ છે. શ્રદ્ધા જો ન હોય તો ફળમાં ભેદ પડે છે. કાર્ય ભલે સમાન લાગે પણ ફળમાં ભેદ આવશે. તમે બિલાડીને જોઈ છે ને, આપણે ગુજરાતીમાં કે મીંદડી, એના મુખમાં બે વસ્તુ લે છે, એક ઉંદરને મુખથી પકડે છે અને બીજું એના બચ્ચાને તે મુખથી પકડે છે. પણ ઉંદર જ્યારે મુખમાં પકડાયેલો હોય તો આપણને લાગે કે આમ કેમ હશે, ઉંદરને તે મુખમાં પકડે, એના બચ્ચાને તે મુખમાં પકડે છે, જોવામાં ક્રિયા સમાન લાગે છે પણ ફળમાં અંતર હોય છે. કે એનું બચ્ચું જે છે એ પોતાને સુરક્ષિત અનુભવ કરતું હોય કે હાશ હું મારી માતાના મુખમાં છું, મને કાંઈ નહીં થાય. પણ ઓલો ઉંદર એના તો મોતિયા મરી ગયા હોય કે હમણાં મારું આવ્યું છે ભાઈ. ફળમાં ભેદ છે, ક્રિયા સમાન દેખાય, પકડવાની ક્રિયા સમાન છે પણ ફળ ભેદ આપે છે. એટલા માટે કપિલ ભગવાન કહે છે, આદો શ્રદ્ધા તતો સાધુ સંગ. જ્યારે વ્યક્તિમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય ને ત્યારે ઈ શ્રદ્ધાથી એને સાધુની સંગતિ મળે છે, ભગવાનના ભક્તોની સંગતિમાં આવે છે. અને ભગવાનના ભક્તોની સંગતિ કરવાથી ઈ ભક્તો એને કહે છે, ભાઈ તું ભજન કર. જેમ નારદ મુનિએ મૃગારીને કીધું કે ભાઈ તું રામ નામ જપ. આ છે સાધુ સંગ, ભગવાનના ભક્તોની સંગતિ. અને સાધુઓનો સંગ કરવાથી ભજન પ્રારંભ થાય છે અને ભજન કરતા કરતા અનર્થ નિવૃત્તિ થાય છે. જેટલા ક્રોધ કામ જે કાંઈ અનર્થ આપણા હૃદયમાં છે એ પ્રત્યેક અનર્થોનો નાશ થાય છે. અનર્થ નિવૃત્તિ થાય એટલે ભજનમાં નિષ્ઠા આવે છે. માનો કોઈક આપણા કાકા બાપાનો દીકરો હોય અને આપણને કહે કે આ હું માળા લીધી હાથમાં, હે ને, હમણાં તુય હરે કૃષ્ણમ ભળ્યો લાગે. એવું આપણા સમાજ ખાસ ગુજરાતીઓમાં આ બહુ જોવા મળે. એટલે તે ધંધો બંધ કર્યો લાગે, ધંધો બંધ નથી કર્યો, નવો ચાલુ કર્યો છે. અને આ એવો ધંધો ચાલુ કર્યો છે કે આમાં કોઈ નુકસાની વગરનો ધંધો પ્રારંભ કર્યો છે. હે, નિષ્ઠા. સમાજના લોકો નિંદા કરે, આવડું મોટું તિલક, હે, અને પાછા પછી અખાના છપ્પા બોલે તિલક કરતા 53 થયા. તિલક કરે ભગવાન મળે છે? આપણને આવું શીખવી રહ્યા છે. તો નહીં કરવાથી મળે એવું ક્યાં લખ્યું છે? તિલક કરવાથી ભગવાન મળે એના પ્રમાણ છે શાસ્ત્રમાં, પણ નહીં કરવાથી મળે એની કોઈ ગેરંટી છે? છે કોઈ પ્રમાણ નથી. અને પાછા કે ભગવાનનું નામ તો મનમાં લેવાય, આપણે લીધું સલાહ કેવલ, કારણ કે મફત મળે છે. ભાઈ આની કઈ કિંમત હોતી? પણ સમાજના આવા અપમાનોને સહન કરી નહીં તે વ્યક્તિ પોતાના ભજનને છોડતો. નિષ્ઠા હોય છે ભજનની અંદર, અને નિષ્ઠાના સ્તરને ભક્ત જ્યારે પાર કરે ત્યારે એની રુચિ જાગૃત થાય છે. ક્યાં? આજ ભગવાનના નામ રૂપ ગુણ અને લીલાઓમાં. નથી રહી શકતા ભગવાનની કથાઓ વગર. જેમ સુખદેવ ગોસ્વામી ભાગવતના 2 શ્લોક કેવલ ખેંચી લીધા પોતાની બાજુ, અને એવી રુચિ જાગૃત કરાવી બ્રહ્મ સમાધિને સુખદેવ ગોસ્વામી ભૂલી ગયા અને લાગી ગયા કેવલ ભાગવતમાં. રુચિ ઉત્પન્ન કરાવવા વાળી આ કથાઓ છે. રુચિ પછી આવે છે આસક્તિ, ભગવાન સિવાય બીજું કાંઈ નહીં. મીરાબાઈ કહે છે, મેરે તો ગિરધર ગોપાલ ઓરન દુસરો, બીજું કોઈ નહીં આલે હવે, કેવલ કૃષ્ણ. આ છે આસક્તિ. અને આસક્તિના સ્તરને પાર કરી વ્યક્તિ ભાવ રાજ્યમાં પ્રવેશ કરે છે. અને ભાવમાં જ્યારે ભક્ત હોય ત્યારે એને સંસારનું કોઈ ભાન હોતું નથી. અને એ ભાવના સ્તરને પાર કરી ભક્તિનું અંતિમ સ્તર જે છે પ્રેમ, જેને આપણે કૃષ્ણ પ્રેમથી ઓળખીએ છીએ, એ ત્યારે પ્રાપ્ત થાય છે. આ ભક્તિનો ક્રમ છે જેને ભક્તિ રસામૃત સિંધુમાં શ્રીપાદ રૂપ ગોસ્વામીએ પ્રસ્તુત કર્યો છે. પણ આ જે ક્રમથી થવા વાળી જે ભક્તિ છે એનો પ્રારંભ ક્યાંથી થાય છે? પ્રારંભ થયો છે શ્રદ્ધાથી, અને શ્રદ્ધા આવે છે શ્રવણથી. એટલા માટે શબરીને ઉપદેશ આપતી વખતે ભગવાન રામ ગોસ્વામીજીના શબ્દોમાં કહે છે,
પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દોસર રતિ મમ કથા પ્રસંગા, દોસર રતિ મમ કથા પ્રસંગા, દોસર રતિ મમ કથા પ્રસંગા, દોસર રતિ મમ કથા પ્રસંગા.
પ્રથમ ભક્તિ છે સંતોનો સંગ કરો, કારણ કે સાધુઓની સંગતિમાં ભગવાનની કથા મળે છે. અને બીજું છે કે ભક્તોની સંગતિમાં જ્યારે કથા શ્રવણ થશે ત્યારે જ વ્યક્તિ ભગવાનની તરફ અગ્રેસર થાય છે. એટલા માટે ભક્ત અને ભગવાન બંને બહુ મહત્વપૂર્ણ છે. અને એની જે ગાથાઓ છે એનું જ નામ છે ભાગવત. સંસ્કૃત વ્યાકરણ અનુસાર ભાગવત શબ્દની વ્યુત્પત્તિ જો કરવામાં આવે તો ભાગવત શબ્દનો અર્થ થાય ગુજરાતીમાં ભગવાનના. ભગવાનના ચરિત્ર, ભગવાનના ભક્તોના ચરિત્ર જે ગ્રંથોની અંદર નિરૂપણ કરવામાં આવ્યા છે એ છે ભાગવત. આપણી કથાનો જે વિષય છે એ છે મહાભારત અને ભાગવતને જોડતો જે સંધિ સમય છે એ સંધિ સમયથી આપણે આ કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. કથા શ્રવણની અનેક મહિમા છે ભક્તો, જે કંઈક સંક્ષિપ્તમાં મેં તમારી સામે પ્રસ્તુત કરીએ કે જે મહત્તાથી કથાની અંદર આપણી રૂચિ દ્રઢ બને હેને, અને ઈ દ્રઢ બનશે તો વિમાન આવશે. કેટલા લોકો ચાહે છે કે વિમાન આવવું જોઈએ તમારે હાટું, તો અમુક હેઠા મૂકી દીધું હેને કે આપણે જવું જ નથી. તો મહાભારત જેને શાસ્ત્રોમાં પંચમ વેદ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. મહાભારતનો અર્થ છે મહા એટલે મહાન, અને ભારતનો અર્થ છે ભારતનો ઇતિહાસ. ભક્તો ઇતિહાસ કોઈ દિવસ ખોટો નથી હોતો, ઇતિહાસ ક્યારેય દંતકથા નથી હોતી. આજની શાળાઓમાં કોલેજોમાં એવું ભણાવવામાં આવે છે મહાભારત રામાયણ આ એક દંતકથા છે, માયથોલોજી. ઇંગ્લિશ મીડિયમમાં જે બાળકો ભણે છે એને પૂછજો કે આ મહાભારત શું છે, તો કહે છે અમારા ટીચર કહેતા હતા આ માયથોલોજી છે, દંતકથા હોય કલ્પના. આવું કઈ હતું નહીં, પણ આ તો બસ લોકોની શ્રદ્ધા ભગવાનમાં લાગેલી રહે એટલા માટે આવું બતાવવામાં આવે છે. આ વાત બિલકુલ ગલત છે ભક્તો. ઇતિહાસનો અર્થ, ઇતિ શબ્દનો અર્થ થાય છે પહેલા, અને હાસ માને જે ઘટી ચૂક્યું છે, બની ચૂક્યું છે. ઇતિહાસ એને કહેવામાં આવે છે જે સત્ય ઘટનાઓ હોય છે, અને મહાભારત જે છે એ એક ઇતિહાસ છે. શેનો ઇતિહાસ છે? આ ભારત વર્ષનો ઇતિહાસ છે, અને પ્રાચીન ભારતનો એ ઇતિહાસ જેમાંથી આ ભારત વર્ષની જે ઉચ્ચ કક્ષા હતી એનું આપણને કંઈક દર્શન થાય છે. ભારત વર્ષ કેવું હતું અને આજ ભારતની દશા કેવી છે. ભક્તો એક સત્ય વાત હું તમને કહેવા જઈ રહ્યો છું, એ છે કે આજે તમામ સમાજ, ભારત વર્ષની અંદર રહેવા વાળો કોઈ પણ સમાજ આજે અધોગતિના પથ ઉપર અગ્રેસર થવા જઈ રહ્યો છે. પ્રત્યેક સમાજ અધોગતિ બાજુ ગતિ કરી રહ્યો છે. એનું કારણ છે કે લોકો વૈદિક જ્ઞાનથી મોઢું ફેરવી રહ્યા છે. બાળકોને આજે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની દરેક માતા પિતાની ઈચ્છા છે, ભણાવવા જોઈએ, અમારો કોઈ વિરોધ નથી, પણ એને ગીતા અને ભાગવતના સંસ્કાર ઘરે આપવા એ એક માતા પિતાની જવાબદારી છે. સંસ્કાર નહીં હોવાથી પરિણામ શું આવે છે જાણો છો? ઘણીવાર લોકો એમ કહે છે કે તમે ના પાડો છો તો હું અમારે બાળકોને શાળાએ ન મોકલવા, અમારે કોલેજોમાં ન જવા દેવા, બિઝનેસ ન કરવા દેવો. તમે બધું કરવા દો પણ સંસ્કારના ભોગે નહીં, કારણ કે સંસ્કાર જો નહીં હોય ને તો તમારો પતન થતા કોઈ નહીં બચાવી શકે. આજના પતનની એક ઝલક તમે જુઓ ભક્તો, આપણા વિસ્તારમાં માંસાહારની કેટલી બધી દુકાનો. તમારે માંસાહાર કરવો હોય તો અહીંયા જ કતારગામ વિસ્તારની અંદર તમને ઉપલબ્ધ છે. હવે તમે વિચાર કરો કે અહીંયા માંસાહાર કરવા વાળા લોકો કોણ છે? કદાચ મારા તમારા જ સગા સંબંધીઓ, મારી ઉંમરના હજારો છોકરાઓ માંસાહાર કરી રહ્યા છે, હિન્દુ છે છતાં. યાર કરો, ઉચ્ચ કુળમાં જન્મ પ્રાપ્ત થયો છે, અને છતાં વ્યક્તિ માંસ ખાય છે, નશો કરે છે. આજના યુવાનોમાં નશો કરવો એક સ્ટેટસ માનવામાં આવે છે. આ આપણા સમાજની દશા છે અત્યારે. માતા પિતાને ખબર નથી હોતી કે અમારો છોકરો માંસાહાર કરે છે. હવે તમે વિચાર કરો કે જેના શરીરમાં બીજા પ્રાણીઓનું માંસ પડેલું છે, આની અંદર સંસ્કારની અપેક્ષા કેવી રીતે રાખી શકાય કે આ બાળક આ સંસ્કારી થશે કે આ એના માતા પિતાનું રક્ષણ કરશે. લોકો કહે છે, વિચાર કરો આ ભારત વર્ષ અને એની અંદર આર્ય સંસ્કૃતિને માનવા વાળા કરોડો લોકો, છતાં પશુઓનો વધ, ગૌ હત્યા વધી રહ્યું છે. આ બધું થઈ રહ્યું છે કેમ? કારણ કે આમાંથી કોઈ વસ્તુને આપણે આપણું પોતાનું કર્તવ્ય સમજતા નથી. ગાયો રખડે છે બહાર, ભલે રખડતી, આપણે શું છે? આપણે ક્યાં દૂધ પીવું છે? કારણ કે આપણે દૂધ પીવું તો આપણને મળે છે, વેચાતું આપણે લઈ લઈએ છીએ. કોઈ પશુ બળદ આપણને ટ્રેક્ટર મળી ગયા, શા માટે બળદનો ઉપયોગ કરવી? શાસ્ત્ર ગાયને આ જગતની માતા કહે છે અને બળદને પિતાની ઉપમા આપવામાં આવી છે ભાગવતમાં. આવા પશુઓ પ્રત્યે કોઈ જાગૃતતા નથી સમાજની અંદર. બધા લોકોના મનમાં એક જ ચિંતા છે કે બસ આપણા ઘરનું પાલન પોષણ થઈ ગયું, આપણા પુત્રોને સારી સુવિધા મળી ગઈ, સમાજનું જે થવું એ થાય. આજે તમે જે વિચાર કરો છો કે સમાજનું જે થવું એ થાય, આવતીકાલે એ જ વસ્તુ તમને નડશે. કેમ? કારણ કે તમે પોતે એ સમાજનો એક હિસ્સો છો, તમે સમાજથી અલગ નથી. પણ પ્રશ્નો ભક્તો એટલા બધા ઉભા છે કે આજે 90% યુવાનો માંસાહાર અને નશા તરફ વળી રહ્યા છે. આજે અનેક સંતાનો પોતાના માતા પિતાને પોતાના ઘરમાં રાખવા નથી ચાહતા. વૃદ્ધાશ્રમ આજથી લગભગ 40-50 વર્ષ પહેલા ભારતમાં જેનું નામોનિશાન નહોતું, આજે વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે. નવી નવી હોસ્પિટલો બને છે, રોગીઓની સંખ્યા વધી રહી છે. પ્રશ્ન આજે, સમસ્યા ઉભી છે, સમાધાન મળતું નથી કોઈ જગ્યાએ. આ જેટલા પ્રશ્નો છે આનું સમાધાન શું છે? આનું સમાધાન એ છે કે પશ્ચિમની સંસ્કૃતિમાં ગુલામ થયેલું આપણું જે મન છે એને ત્યાંથી બહાર કાઢી અને આર્યવર્તની જે આપણી વાસ્તવિક સંસ્કૃતિ છે એને સમજવાનો, જાણવાનો પ્રયાસ કરો. અને કેવલ એ સંસ્કૃતિને જાણો નહીં, પોતાના જીવનમાં અપનાવો. આનું પરિણામ એ આવશે કે આપણા મનમાં રહેલી જે પશ્ચિમની ગુલામી છે એનો નાશ થશે. આજે રીતે આપણે કાંઈ પણ વસ્તુ હોય તો ફોરેનનું અનુકરણ કરીએ છીએ. અમેરિકામાં આમ થયું, આપણે આ કરશું, અહીંયા આ થયું છે, આપણે આ કરશું. અરે શા માટે તમે તમારા વાસ્તવિક વારસાને ઓળખતા નથી? કોઈ કરોડપતિ વ્યક્તિનો બાળક રોડ ઉપર ભીખ માંગતો હોય કેવું લાગે? આપણે કૃષ્ણના સંતાનો છીએ, ભગવાન આપણા પરમ પિતા છે, અને છતાં આપણે આ સંસારમાં 2 વખતની રોટી માટે ભીખ માંગી રહ્યા છીએ. કઈક આપો અમને, કઈક આપો અમને. તો ભક્તો, આ જે કઈ થઈ રહ્યું છે એની પાછળ કારણ એક જ છે, સંસ્કારનો અભાવ છે. અને સંસ્કારના અભાવમાં ક્યારેક ક્યારેક કુળના કુળનો નાશ થઈ જાય છે. અને એવી જ એક ઘટના આજથી 50 સદી પહેલા પ્રાચીન ભારતના ઇતિહાસના પન્ના જો તમે ઉકેલશો તો એમાંથી એક પાત્ર તમને જોવા મળશે, મહારાણી કુંતી. કરુણ અને વીર બે સ્વભાવ જેની અંદર છે એવું મહારાણી કુંતીનું અદ્ભુત પાત્ર. તો એક પ્રશ્ન મનમાં થાય કે આ કુંતી મહારાણી કોણ હતા? આપણને સામાન્ય પરિચય ખબર છે કે પાંડવોના માતા હતા, મહારાજ પાંડુના પત્ની હતા, વસુદેવજીના સગા બહેન, કૃષ્ણના ભાઈ મહારાજ સુરસેનની પુત્રી, કુંતી ભોજની દત્તક પુત્રી. સેવા, સદાચાર, તપસ્યા, ત્યાગ, ધૈર્ય, ધર્મ અને પ્રેમની પ્રતિમૂર્તિ સિદ્ધિ નામની દેવીના અંશથી આ કુંતી મહારાણી પ્રગટ થયા હતા. સૌંદર્ય અને ચારિત્ર્યની મૂર્તિ સુંદર કુંતી મહારાણી અતિ સુંદર હતા. ચારિત્ર એમનું એક પણ દાગ નહોતો એમના ચરિત્રમાં. એનો જન્મ મથુરાની અંદર શુરસેન ને ત્યાં થયો હતો. ત્યારે એનું નામ હતું પ્રિથા. પણ શુરસેનના ભાઈના દીકરા રાજા કુંતી ભોજ, એને કીધેલું કે હવે જે કોઈ સંતાન ઉત્પન્ન થાય, એ કન્યા હોય કે પુત્ર, એ સંતાન તારે મને આપી દેવાનું. આ પૃથા નામની કન્યાનો જન્મ થયો. રાજા કુંતી ભોજને દત્તક આપવામાં આવી અને ત્યાં એનું નામ થયું કુંતી. કુંતી મહારાણી ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એમને એક ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો તો કે તમારે અહીંયા જે કોઈ અતિથિ આવે, જે કોઈ સાધુ આવે, એનો તમારે સત્કાર કરવાનો છે. એક દિવસ અતિથિના રૂપમાં દુર્વાસા મુનિ એમને ત્યાં પધાર્યા. અનેક લોકોના મનમાં ભય હતો કે આ દુર્વાસાને જો સેવાથી પ્રસન્ન નહીં કરી શકીએ તો આ દુર્વાસા શ્રાપ આપી દેશે. અને સતી સ્ત્રીએ અને ઋષિ મુનિઓએ આપેલો શ્રાપ કોઈ દિવસ મિથ્યા થતો નથી. કોઈ દુર્વાસાની સેવા કરવા તૈયાર ન થયું ત્યારે કુંતી મહારાણીએ કીધું કે પિતાજી, આ દુર્વાસાજીની સેવા હું કરીશ. કુંતી મહારાણી એવી રીતે દુર્વાસાજીની સેવા કરી. દુર્વાસાજીએ ધારી ધારીને જોયું પણ સેવામાં એક પણ ખામી નહીં, કોઈ ગલતી નહીં. દુર્વાસાજી પ્રસન્ન થઈ ગયા અને પ્રસન્ન થઈને કીધું, કુંતી, અથર્વ વેદના શિરોભાગના જે મંત્રો છે એ હું તને શીખવું છું, અને જેવું એ મંત્રનું તું ઉચ્ચારણ કરીશ, જે દેવતાનું આવાહન કરીશ, એ દેવ તારી સામે ઉપસ્થિત થશે અને તને એક પુત્રની પ્રાપ્તિ કરાવશે. હજી એક સંશય મનમાં થાય ભક્તો કે કુંતી મહારાણીને આવું વરદાન દુર્વાસાજીએ શા માટે આપ્યું છે? કારણ કે કુંતી તો હજી કુંવારા છે, વિવાહ નથી થયા, અને છતાં દુર્વાસાજીએ કીધું કે તમને પુત્ર થશે. કારણ કે ભગવાનના ભક્તો જે હોય એ ભૂત ભવિષ્ય વર્તમાન બધાને જાણતા હોય છે. દુર્વાસાજીને ખબર હતી કે સંતાન માટે કુંતીને આગળ જતા તકલીફ થવાની છે, અને પ્રોબ્લેમ થવાનો છે ઇન ફ્યુચરમાં, એટલા માટે દુર્વાસાજી આ વરદાન એને આપ્યું. અને આવી રીતે સમય વીતતા મહારાણી કુંતીના વિવાહ હસ્તિનાપુરના રાજા પાંડુ સાથે કરવામાં આવ્યા. એને 5 પુત્ર થયા, જે પાંડવોના નામથી પ્રસિદ્ધ થયા. આ કંઈક કુંતી મહારાણીનો સંક્ષિપ્ત પરિચય છે. કારણ કે જેની કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, કમસે કમ આપણને ખબર હોવી જોઈએ એ વ્યક્તિ છે કોણ, અને કોઈ સામાન્ય વ્યક્તિ કેવી રીતે હોઈ શકે. કૃષ્ણના સગા ભાઈ છે, વસુદેવજીના સગા બહેન છે, અને સ્વાભાવિક છે કે એમાં ગુણોની તો કોઈ કમી નહીં હોય. પણ એના સદગુણની એટલી પ્રશંસા થઈ છે ભાગવતની અંદર કે શ્રીમદ ભાગવતને લખતા પૂર્વ શ્રી વેદવ્યાસજીએ ભાગવતમાં સર્વપ્રથમ સ્તુતિ જો કોઈની મૂકી હોય તો એ આ કુંતી મહારાણીની પ્રાર્થનાઓ છે. સૌથી પહેલું સ્થાન ભાગવતમાં મહારાણી કુંતીને પ્રાપ્ત થયું છે. કારણ એવી એક સ્ત્રી હોવા છતાં એવી અદ્ભુત પ્રાર્થના એણે ભગવાનને કરી છે, અને એના માટે કુંતી મહારાણી વિશ્વ ઇતિહાસમાં અમર છે. કુંતીનો કોઈ વિશેષ પરિચય શાસ્ત્રોમાં નથી, પણ કુંતી મહારાણી આટલા પ્રસિદ્ધ જો હોય તો એ એટલા માટે છે એણે કરેલી ભગવાનની સ્તુતિના કારણે. ભગવાન અને ભક્ત જે છે એ બંનેની સાથે થયેલો જે વાર્તાલાપ છે એ આપણી કથાનો મુખ્ય વિષય છે. કથાનો પ્રારંભ આપણે ભાગવતથી જ કરીશું. ભાગવતના પ્રથમ સ્કંદના 7મ અધ્યાયની અંદર સુત ગોસ્વામી નૈમિષારણ્યની અંદર રહેલા શૌનકાદિ ઋષિઓને કથા સંભળાવતા કહે છે,
પરીક્ષિતો અથરાજ ઋષે જન્મ કર્મ વિલાપનમ संस्थां च पाण्डुपुत्राणां वक्षे कृष्णकथोदयम्।
सुत गोस्वामी कहे छे कि हवे हूं तमने पांडवोना जन्म कर्म मोक्ष अने एना स्वर्गारोहणनी कथा संभळावुं छुं। कारण के वक्षे कृष्ण कथोदयम आमाथी ज कृष्ण कथा नो प्रारंभ थाय छे, आमाथी ज कृष्ण कथा नो उदय थाय छे। कारण के भगवान अने भक्त बे परस्पर जोड़ायेला होय छे अने अलग नथी करी शकाता। कारण के जे भक्त नी कथा होय छे एमा भगवान होय छे अने भगवान नी कथा मा एना भक्तो होय छे। અને તમે કોઈ એવી કથા સાંભળી કે જેમાં ભગવાન નો હોય પણ ભક્ત હોય, અથવા કોઈ એવી કથા છે કે જેમાં ભગવાન હોય પણ એના ભક્ત નો હોય? નહીં, કથાની અંદર ભક્ત અને ભગવાન એ બે પરસ્પર એક સિક્કાની બે બાજુ જેવા છે। એક બાજુ વાળો સિક્કો ક્યારેય સંભવ નથી હોતો, એમ એક બાજુ વાળી ભગવાનની કથા અર્થાત યા તો ભગવાન હોય કે ભક્ત એવી કથાય ત્યાં સંસારમાં ક્યારેય સંભવ નથી। એટલા માટે સુત ગોસ્વામી કહે છે કે હું તમને એ કથા કહીશ અને એ કથાનો પ્રારંભ કરતા કહે છે,
યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વ્રીકો દરાવીદ ગદાભિમર્ષ ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે।
સુત ગોસ્વામી કહે છે કૌરવો અને પાંડવો વચ્ચે એક મહાન યુદ્ધ થયેલું, અને આ યુદ્ધ એટલા માટે મહાન હતું કારણ કે આ યુદ્ધની અંદર સાક્ષાત ભગવાન ઉપસ્થિત હતા, અને આ એ યુદ્ધ હતું જે યુદ્ધમાં ભગવાને અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપેલો। કુંતી મહારાણીના એ પ્રસંગ જે છે એ મહાભારતના યુદ્ધ પછીનો એક ભાગ છે, અને કુંતી મહારાણી આ સ્તુતિ ભગવાનને શા માટે કરી એ ભૂમિકામાં જવા માટે, એ કથાની અંદર પ્રવેશ કરવા માટે, એના પૂર્વની કઈ કથાને સુત ગોસ્વામી અહીંયા રજૂ કરી રહ્યા છે કે ચંદ્રવંશ અને સૂર્યવંશ નામના બે વંશ આ વિશ્વ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે। ચંદ્રવંશની અંદર દુષ્યંત નામના એક રાજા થયા અને એમના વિવાહ થયા વિશ્વામિત્રની કન્યા શકુંતલા સાથે। રાજા દુષ્યંત અને શકુંતલાનો એક પુત્ર થયો જેનું નામ થયું ભરત। દુષ્યંત મહારાજના ગાંધર્વ વિવાહ થયેલા અને એટલા માટે શકુંતલા અને ભરતને એના પિતાના ઘરે છોડી અને એ પોતાના રાજ્યમાં પાછા ફરેલા। ભરત મહારાજ જ્યારે થોડા મોટા થયા તો શકુંતલા એને લઈ અને રાજા દુષ્યંત પાસે ઉપસ્થિત થયા। દુષ્યંતને કીધું કે આ ભરત જે છે એ તમારો પુત્ર છે, પણ મહારાજ દુષ્યંત જે છે સમયના પ્રભાવમાં એ ભૂલી ગયા હતા, અને એટલા માટે રાજા દુષ્યંતે ના પાડી કે આ પુત્ર મારો નથી, કારણ કે મેં કોઈ વિવાહ કર્યા નથી। રાજાએ જ્યારે પુત્રને સ્વીકાર કરવાની ના પાડી એ સમયે એક આકાશવાણી થઈ કે રાજા દુષ્યંત આ પુત્ર તમારો છે અને તમારે એનું ભરણ પોષણ કરવું પડશે, અને ભરણ પોષણ કરવાનો આદેશ આકાશવાણી દ્વારા પ્રાપ્ત થયો એટલા માટે એનું નામ થયું ભરત। ભરતના વિવાહ કાશીરાજની કન્યા સુનંદા સાથે થયા, અને એ સુનંદા અને ભરતના એક પુત્ર થયા જેનું નામ હતું ભૂમન્યુ। ભૂમન્યુના વિવાહ દશાહરથ કન્યા વિજયા સાથે કરવામાં આવ્યા, અને એનો એક પુત્ર થયો જેનું નામ હતું સુહોત્ર। सुहोत्र ना विवाह इक्ष्वाकु कुल नी कन्या सुवर्णा साथे थया अने एमने एक पुत्र थयो जेनु नाम हतु हस्ती। आ हस्ती पुत्र हतो के जेना नाम उपर थी ई राज्यनु नाम हस्तिनापुर थयु। हस्तीना विवाह एक कन्या साथे एनो पुत्र थयो विकुंठन। विकुंठनना पुत्र थया अजमीढ। एना 124 पुत्र थया अने अलग अलग वंशना ई प्रवर्तक थया। अने त्यार पछी अजमीढना श्रेष्ठ पुत्र जे राजा थया एनु नाम हतु संवरण। आ संवरण नामना राजा जे छे एना विवाह थया जेना तट उपर आपणे बैठा छीए ई सूर्यनी पुत्री तापी साथे। आ આપણે તાપીની નજીક રહીએ છીએ પણ આપણને ખબર નથી કે તાપીના પતિ કોણ છે। તાપીના પતિનું નામ છે સંવરણ। તાપી અને સંવરણથી એક પુત્ર થયા જેનું નામ થયું કુરુ। આ કુરુ એટલા બધા ધર્મનિષ્ઠ હતા કે એ કુરુના નામ ઉપરથી એક રાજ્યનું નામ થયું કુરુક્ષેત્ર। એ જે રાજાના નામ ઉપરથી કુરુક્ષેત્ર થયું એ તાપી અને સંવરણના પુત્ર હતા। કુરુના પુત્ર થયા વિદુર। આ ઓલા વિદુર નથી જે આગળ આવવાના છે। વિદુરના પુત્ર થયા અનશ્વા। અનશ્વાના પુત્ર થયા પરીક્ષિત। આ અભિમન્યુના પુત્ર પરીક્ષિત નથી, પહેલા એક પરીક્ષિત પાંડવના વંશમાં થયા છે। અને પરીક્ષિતના પુત્ર થયા ભીમ। ભીમનો પુત્ર થયા પ્રતિશ્રવા। અને પ્રતિશ્રવાના પુત્ર થયા રાજા પ્રતિપ। આ કથા મેં તમને એટલા માટે કીધી કારણ કે રાજા પ્રતિપ એનો સંબંધ આ ચંદ્રવંશમાં બહુ ઉત્તમ રહ્યો છે। તો આ રાજા પ્રતિપ જે છે એક વખત હરિદ્વારની અંદર જપ કરવા માટે ગયા અને એ સમયે ગંગા જે છે એ આ પૃથ્વી ઉપર અહીંયા પ્રગટ થયા હતા। ગંગા આ પૃથ્વી ઉપર પ્રગટ થવાનું કારણ એ હતું, સ્વર્ગલોકની અંદર એક સભા મળી હતી અને એ સભામાં ઇક્ષ્વાકુ વંશના રાજા પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગલોકમાં ઇન્દ્રની સભામાં બિરાજમાન થતા હતા। સ્વર્ગની એ સભામાં બ્રહ્માજીનું જ્યારે આગમન થયું એની સાથે ગંગાજી પણ ત્યાં આવ્યા અને ગંગાજીના રૂપ સૌંદર્યને જોઈ મહાભીષ એમની સામે એક નજરથી જોતા રહ્યા। થોડા સમય પછી પવનનો એવો સપાટો આવ્યો કે ગંગાજીનું ઉપરી વસ્ત્ર જે છે એ થોડું ખસી ગયું। ઇન્દ્રની સભામાં બેસવા વાળા જેટલા દેવતાઓ હતા બધાએ પોતાના મસ્તક નીચે ઝુકાવી લીધા, પણ આ મહાભીષ નામના જે રાજા છે એ એક ધ્યાનથી ગંગાને જોતા રહ્યા। બ્રહ્માજીને થયું કે દેવતાઓની સભામાં રહેવા છતાં આની અંદર મનુષ્યોના સંસ્કાર રજી રહી ગયા છે અને એટલા માટે બ્રહ્માજીને શ્રાપ આપી દીધો કે તારે તારા અપરાધના ફળના કારણે પૃથ્વી ઉપર મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડશે। બ્રહ્માજી દ્વારા શ્રાપ પ્રાપ્ત થયો। તો એ જે મહાભીષ નામના રાજા હતા એણે જોયું કે પૃથ્વી ઉપર કયો એવો શ્રેષ્ઠ વ્યક્તિ, એ કયો એવો શ્રેષ્ઠ રાજા છે જેને હું મારા પિતાના રૂપમાં સ્વીકાર કરી શકું। અનેક રાજાઓની ઉપર નજર દોડાવી તો એમાં એણે પસંદ કર્યા ચંદ્રવંશના રાજા પ્રતિપને કે આ મારા પિતા બનવા માટે યોગ્ય વ્યક્તિ છે। અને આવી રીતે એણે મહાભીષ નામના રાજાએ પોતાના પિતાની ચોઈસ કરી અને ગંગાએ જોયું કે મહાભીષ પૃથ્વી ઉપર જઈ રહ્યા છે તો એના શ્રાપના નિવારણ માટે મારે તે પૃથ્વી ઉપર જવું પડશે। તો ગંગાજી સ્વર્ગલોકને છોડી અને આ પૃથ્વી ઉપર આવી રહ્યા હતા એ સમયે એણે 8 વસુ જે દેવતાઓમાં લોકપાલ માનવામાં આવે છે એ 8 વસુઓ એનું પતન થઈ રહ્યું હતું આ પૃથ્વી ઉપર। ગંગાજી 8 પૂછ્યું કે તમે લોકો લોકપાલો હોવા છતાં આ પૃથ્વી ઉપર શા માટે જઈ રહ્યા છો? તો એ 8 વસુઓએ કીધું કે અમને વશિષ્ઠજી દ્વારા શ્રાપ પ્રાપ્ત થયો છે અને એ શ્રાપના ફળ સ્વરૂપ અમારે મનુષ્ય યોનિમાં જન્મ લેવાનો છે, પણ અમારી એવી ઈચ્છા છે કે કોઈ સામાન્ય વ્યક્તિની સંતાન અમારે બનવું નથી. જો તમે અમને સહાય કરો, ગંગાજીને કહે છે, તો તમે અમને પુત્રના રૂપમાં સ્વીકાર કરો. ગંગાએ કીધું કે હું તો તમને પુત્ર બનાવી લઈશ, પણ મને એ કહો તમારા પિતા કોણ બનશે. માતા તો તમે ગોતી લીધી, હું તમને જન્મ આપીશ, પણ પિતા. ત્યારે વસુએ કીધું કે પ્રતિપ નામના જે રાજા પૃથ્વી ઉપર અત્યારે છે એને કોઈ પુત્ર નથી, પણ ભવિષ્યમાં શાંતનુ નામનો એક પુત્ર એને ત્યાં થશે અને એ શાંતનુ અમારા પિતા બનશે. પણ સાંભળો, જેવો અમારો જન્મ થાય કે તરત જ તમારે અમને તમારા જળમાં વિસર્જિત કરી દેવાના, જેના કારણે અમારે લાંબો સમય પૃથ્વી લોક ઉપર રહેવું ન પડે અને શ્રાપમાંથી અમે તરત મુક્ત થઈ શકીએ. ગંગાએ કીધું ઠીક છે, પણ તમે જો બધા આવી રીતે શ્રાપથી મુક્ત થઈ જાશો તો રાજા માટે કમસે કમ એક પુત્રની વ્યવસ્થા હોવી જોઈએ, કારણ કે નહીં તો એ રાજાનો વંશ સમાપ્ત થઈ જશે. ગંગાએ કીધું કે એક કામ કરો, તમે એવી વ્યવસ્થા કરો કે એક પુત્ર આ પૃથ્વી ઉપર રહેવો જોઈએ. ત્યારે વસુએ કીધું કે ઠીક છે, અમે આઠ વસુઓ, અમારું જે તેજ છે એનો એક અષ્ટમાંશ ભાગ આપી અને અમારામાંથી એક વ્યક્તિ હંમેશા માટે આ પૃથ્વી ઉપર રહેશે, અમે સાત જે છે અમે અહીંયાથી પાછા ફરશું. તો આવી રીતે ગંગા અને વસુઓની વચ્ચે જે ડીલ ફાઈનલ થઈ અને બંને આવ્યા આ પૃથ્વી ઉપર, અને ગંગાજી જ્યારે આ પૃથ્વી ઉપર ઉપસ્થિત થયા ત્યારે પ્રતિપ નામના જે રાજા છે એ હરિદ્વારની અંદર જપ કરતા બેઠા હતા, અને જપ કરતા હતા, આંખ બંધ હતી, ધ્યાનપૂર્વક જપ ચાલી રહ્યા હતા. એમાં આ જે ગંગા છે એ આવી અને મહારાજ પ્રતિપના જમણી જાંગ ઉપર બેસી ગઈ. રાજાએ પૂછ્યું કે હે દેવી, તમે મને એ બતાવો કે હું તમારું શું પ્રિય કરું, તમારી ઈચ્છા શું છે. કારણ કે કોઈ સ્ત્રી કોઈ પુરુષની જાંગ ઉપર આવીને બેસે એનો અર્થ છે એના મનમાં કંઈક ઈચ્છા છે. પ્રતિપે પૂછ્યું કે હું તમારી શું સેવા કરી શકું. ત્યારે ગંગાએ કીધું કે હું કામને વશ થઈ અને તમારી પાસે આવી છું, તમે મારો સ્વીકાર કરો. કેમ? કારણ કે કામને આધીન થઈને આવેલી સ્ત્રી એનો પરિત્યાગ સાધુ માટે નિંદનીય છે. રાજાએ કીધું કે તમારી વાત સત્ય છે, પણ કામવશ પરાઈ સ્ત્રીનો હું ક્યારેય સંગ કરતો નથી, જે મારા વર્ણને અનુકૂળ નથી એનો હું સ્વીકાર નથી કરતો, આ મારું વ્રત છે. જો ભક્તો, ઘણીવાર એવું લાગે કે શા માટે આ બધા રાજાઓના ચરિત્ર આપણે સાંભળી રહ્યા છીએ, શું છે એવા રાજાઓના ચરિત્રોમાં? ઈ રાજાઓના ચરિત્રમાં ઈ આ ગુણ છે કે આવા રાજાઓ કોઈ દિવસ પરસ્ત્રી ઉપર પોતાની નજર કરતા નથી. અરે, સ્ત્રી સામેથી આવે છે છતાં એનો સ્વીકાર કરતા. જો મહારાજ પ્રતિપ કહે છે કે મારા વર્ણની ન હોય, મારે અનુકૂળ ન હોય એવી કન્યા સાથે તે હું ક્યારેય સંગતિ કરતો નથી. આવા ઉત્તમ ગુણોથી સજ્જ છે એટલા માટે આવા રાજાઓના નામ ઇતિહાસમાં લખાય છે. સાફ મના કરી, આ મારું વ્રત છે. પણ ગંગાજીએ કીધું, તમે સાંભળો, હું આ જગતની સ્ત્રીઓ જેવી કોઈ સામાન્ય સ્ત્રી નથી, હું દિવ્ય સ્ત્રી છું, હું કોઈ અશુભ કરવા વાળી નથી, હું કોઈ અમંગળ કરવા વાળી નથી, અને એવું નથી કે તમે મારો સંગ ન કરી શકો. હું એવી પણ નથી કે કોઈ આ સમાજનો વ્યક્તિ મારી ઉપર કલંક લગાવી શકે. મહારાજ, હું દિવ્ય કન્યા છું, હું સ્વર્ગ લોકમાં રહેવા વાળી છું. રાજાએ કીધું કે તું જે પ્રિય મનોરથની પૂર્તિ માટે તું મારી પાસે આવી છો એનું સમાધાન તો તે પોતે કરી નાખ્યું છે, હવે તું એનો ઉત્તર મારી પાસે શા માટે માગી રહી છો. ગંગાજીને કઈ ખબર ન પડી કે સમાધાન મેં કેવી રીતે, નિરાકરણ મેં કેવી રીતે કર્યું. ત્યારે રાજા પ્રતિપ કહે છે કે તું મારી જમણી જાંગ ઉપર આવીને બેઠી છો. શાસ્ત્ર અનુસાર જમણી જાંગનું જે સ્થાન છે એની ઉપર ત્રણ વ્યક્તિ બેસી શકે, યા તો પોતાનો પુત્ર બેસી શકે, પુત્ર ને હંમેશા જમણી જાંગ ઉપર બેસાડવો જોઈએ, યા તો પુત્રી બેસી શકે, કન્યા જે છે આપણી એ પિતાની જમણી જાંગ ઉપર બેસી શકે, અને પુત્ર વધુ જે પોતાના પુત્રની પત્ની જે છે એને જો ક્યારેક એવો સંજોગ ઉભો થાય કે સસરાની ગોદમાં બેસવું પડે તો એને સસરાની જમણી જાંગનો આશ્રય લેવો જોઈએ. ત્રણ, પુત્ર, પુત્રી અને પુત્ર વધુ, એના માટે શાસ્ત્રએ જમણી જાંગ નિશ્ચિત કરી છે. અને પત્ની જે છે એ હંમેશા ડાબી જાંગ ઉપર બેસે છે, પત્નીનું સ્થાન ડાબી જાંગ ઉપર છે. તો રાજા પ્રતિપે કીધું કે તમે તો ઓલરેડી પહેલા મારી જમણી જાંગ ઉપર આવીને બેઠા છો, એનો અર્થ એ થયો કે હું પત્નીના રૂપમાં તમારો સ્વીકાર કરી શકું નહીં. હજી એક સંશય મનમાં થાય ભક્તો, કે ગંગાને તો ખબર હતી કે મહાભીષનું જે પતન થયું છે સ્વર્ગથી એ મહાભીષ શાંતનુના રૂપમાં આવશે, મારે વિવાહ એની સાથે કરવાના છે, વસુઓ સાથે ડીલ ફાઇનલ થઈ ગઈ છે, તો પછી પ્રતિપ સાથે વિવાહ કરવાની વાત ગંગાએ શા માટે કરી? એ એક પ્રશ્ન થાય ને. હજી થોડી વાર પહેલા આપણે સાંભળ્યું કે ગંગાએ વસુઓને કીધું કે હું શાંતનુને તમારા પિતા બનાવીશ, અને અત્યારે એ રાજા પ્રતિપ સાથે વિવાહ કરવાની માંગણી કરી રહ્યા છે. શું ગંગાને ખબર નહોતી કે પછી ગંગાના મનમાં કોઈ બીજો ભાવ હતો? નહીં, ગંગા એ જોવા માંગતા હતા કે જેના પુત્રની હું પુત્ર વધુ થવા જઈ રહી છું, જે રાજા પ્રતિપના પુત્રની હું પત્ની બનવાની છું, એનું કુળ કેવું છે, જે કુળમાં મારે જવાનું છે, જે ઘરે મારા વિવાહ થવાના છે, એ ઘર કેવું છે, એના સંસ્કાર કેવા છે, એને જોવા માટે ગંગાએ આ પ્રસ્તાવ મહારાજ પ્રતિપની સામે મૂક્યો. મહારાજ પ્રતિપના ગુણોને જોઈ અને ગંગા મનમાં પરમ પ્રસન્ન થઈ કે નહીં, નિષ્ઠાવાન રાજાઓનું આ કુળ છે. અને એટલા માટે ગંગાએ કીધું કે તમે જેમ કીધું એ થઈ શકે છે, હું તમારા પુત્રનો મારા પતિના રૂપમાં સ્વીકાર કરીશ, અને તમારા પ્રતિ મારી જે ભક્તિ છે એના કારણે હું આ તમારા વિશાળ ભરત વંશનું સેવન કરીશ. અને રાજાએ કીધું તથાસ્તુ, આવું થશે. ત્યારબાદ રાજા પ્રતિપે વિચાર કર્યો કે હવે કન્યા તો મળી ગઈ પણ પુત્ર તો હોવો જોઈએ ને. રાજા પ્રતિપને કોઈ સંતાન નહોતું, અને ગંગાએ આવીને કીધું હું તમારા પુત્ર સાથે વિવાહ કરીશ, બોલો હોવ મળી ગઈ, છોકરો નહોતો. ઇતિહાસ છે ભારત વર્ષનો, કન્યા પહેલેથી યુવાન છે અને એના વિવાહ એની સાથે થવાના જેનો હજી જન્મ થયો નથી. મહારાજ પ્રતિપે વિચાર કર્યો કે પુત્ર બધું આવી ગઈ છે તો કમસે કમ પુત્રની વ્યવસ્થા કરવી જોઈએ. મહારાજ પ્રતિપે અને એમની પત્નીએ સાથે મળી અને તપસ્યા કરી, અને તપસ્યા કરી એક દિવ્ય પુત્રની પ્રાપ્તિ કરી જેનું નામ થયું શાંતનુ. ભાગવતમાં વેદવ્યાસજી લખે છે આનું નામ શાંતનુ એટલા માટે થયું કારણ કે એ શાંત પિતાના પુત્ર હતા. પ્રતિપ એકદમ શાંત વ્યક્તિ હતા. શાંતનુનો બીજો અર્થ કહેતા વેદવ્યાસજી લખે છે કે જે ગઢા બુઢા વ્યક્તિઓને જોતા, રોગી વ્યક્તિઓને જોતા એનું શરીર શાંત થઈ જતું, 16 વર્ષના યુવાન જેવી સ્ફૂર્તિ એના શરીરમાં આવી જતી, શાંતનુની દ્રષ્ટિ જેની ઉપર પડે, રોગોને શાંત કરી દેતા, એટલા માટે એનું એક નામ થયું શાંતનુ. શાંતનુ ધીરે ધીરે મોટા થયા, યુવરાજ પદ ઉપર એને બેસાડવામાં આવ્યા ત્યારે મહારાજ પ્રતિપે એને કીધું કે એક સ્ત્રી તારી પાસે આવશે અને એ તારી સાથે વિવાહનો પ્રસ્તાવ મૂકશે, એને તું સ્વીકાર કરી લેજે, પણ એક શરત કે તું એને કોઈ પ્રશ્ન નહીં પૂછતો, એ કોણ છે, ક્યાંથી આવી છે, એનો વંશ કયો છે, કાંઈ પણ પૂછ્યા વગર જો એ સ્ત્રી તારી સાથે વિવાહ કરવા ચાહતી હોય તો તું એની સાથે વિવાહ કરી લેજે. પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે મહારાજ શાંતનુએ નિશ્ચય કર્યો, એ સ્ત્રીની રાહ જોવા લાગ્યા. એક દિવસ શિકારે ગયા, ગંગાના તટ ઉપર ફરતા હતા એવામાં એણે એક દિવ્ય સુંદર કન્યાને જોઈ, અને એ કન્યાને જોયા પછી એમની નજીક ગયા અને નજીક જઈ અને એ સ્ત્રીને કીધું કે મારી તમારી સાથે વિવાહ કરવાની ઈચ્છા છે. સ્ત્રીના રૂપમાં રહેલી ગંગાએ કીધું કે મને તમારી સાથે વિવાહ કરવામાં કોઈ વાંધો નથી, પણ હું જે કાંઈ કરું મારા આચરણ પ્રતિ જીવનમાં કોઈ દિવસ પ્રશ્ન ન હોવો જોઈએ, અને જ્યારે તમે પ્રશ્ન ઉઠાવશો ત્યારે હું તમને છોડીને નીકળી જઈશ. શાંતનુએ વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં. ગંગા અને શાંતનુની મુલાકાત થઈ અને અમુક શરતો સાથે બેની વચ્ચે સંબંધ બંધાયો. ગંગાને પ્રાપ્ત કરી રાજા અતિ પ્રસન્ન રહેવા લાગ્યા, અને એ ગંગાથી એણે 8 સંતાનોની પ્રાપ્તિ કરી. પણ ઘટના કાંઈક એવી બની કે જેવું પહેલું સંતાન ઉત્પન્ન થયું, ગંગા એને લઈ પોતાના જળમાં વિસર્જિત કરી દે અને કહેતા જાય કે હું તમને આ જન્મ મૃત્યુના તમારા શ્રાપમાંથી હું તમને મુક્ત કરું છું, પોતાના જળમાં વહાવી દે. શાંતનુ જોયા કરે કે માતા હોવા છતાં પોતાના જ પુત્રોની આ રીતે હત્યા શા માટે. કથા તો એને ખ્યાલ નહોતી કે અગાઉ એમને શ્રાપ પ્રાપ્ત થયો હતો. એક પુત્રની હત્યા થઈ કાંઈ વાંધો નહીં, બીજો પુત્ર, ત્રીજો, ચોથો, પાંચ, છ અને 7 પુત્ર જ્યારે ગંગાએ નદીમાં વહાવી દીધા, અને 8મા પુત્ર વખતે આખા હસ્તિનાપુરે રાજાને કીધું કે રાજા તમારી એવી શું મજબૂરી છે, તમે એને પૂછતા નથી, રોકતા નથી. હસ્તિનાપુરના આ વારસદારો યુવરાજો એક પછી એક મૃત્યુ પામી રહ્યા છે, અને રાજા હોવા છતાં તમે કોઈ જિજ્ઞાસા કરતા નથી. રાજાએ મનમાં નિશ્ચય કર્યો કે આ વખતે ભલે ગમે એ થઈ જાય, પણ નિશ્ચિત હું ગંગાને પૂછીને રહીશ. રાજા શાંતનુ એની પાછળ ગયા અને ગંગાને પૂછ્યું કે તું આવું શા માટે કરી રહી છો, કોણ છો તું? અને ત્યારે ગંગાએ પોતાનો ઇતિહાસ મહારાજ શાંતનુની સામે પ્રસ્તુત કર્યો કે મહારાજ, તમે ઇક્ષ્વાકુ કુળના રાજા મહાભૈષ છો, બ્રહ્માજીના શ્રાપથી તમે શાંતનુના શરીરમાં આવ્યા છો, હું ગંગા છું, આપણને શ્રાપ પ્રાપ્ત થયો છે. મહાભી રાજા શાંતનુ કે એ વાત ઠીક છે, પણ આ સંતાનોની હત્યા શા માટે? ત્યારે ગંગા 8 વસુવની કથા કહે છે કે 8 પુત્ર જે છે મને પ્રાપ્ત થયા છે, એ 8 દેવતાઓ છે. એ 8 દેવતાઓ એક વખત આ પૃથ્વી લોક ઉપર વિચરણ કરવા માટે આવ્યા અને વશિષ્ઠજીના આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એવામાં એ વસુની જે પત્ની હતી એમાંથી એક સ્ત્રીએ કીધું એના પતિને કે આ વશિષ્ઠજીના આશ્રમમાં ગાય બહુ સુંદર છે, કપિલા નામની ગાય હતી, એનું દૂધ કોઈ પીવે તો એને 10,000 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય, એક વખત દૂધ પીવે 10,000 વર્ષ મળે. એ સ્ત્રીએ કીધું કે કામ કરો ને, આ ગાય તમે લઈ લો ને, કારણ કે મારી એક સખી, એક સહેલી આ પૃથ્વીલોક ઉપર રહે છે, અને મારી ઈચ્છા છે કે આ ગાયનું દૂધ હું એને આપું, જેના કારણે આ પૃથ્વી ઉપર હંમેશા માટે યુવાન રહી શકે. સ્વર્ગમાં રહેવા વાળી હું તો યુવાન છું, પણ એ પૃથ્વીલોકમાં રહે છે, એ જલ્દી ગરડી થશે, એટલે જો એ આનું દૂધ પી લે તો અમે બે યુવાન રહી અને સાથે રહી શકીએ. ઓલા નહીં તે કઈ ખબર નહીં હોય, પત્નીએ કીધું લેતા આવો, તે આઈ કે તો હારું ઉઠાવો. ઓલા જે 7 વસુઓ હતા અરે બીજા, એને કીધું કે મારી પત્નીની ઈચ્છા છે આ ગાય લેવાની, તો તમે સપોર્ટ કરશો? ઓલા કે વાંધો નહીં, ઉઠાવો. ગાય લઈને 8 વસુઓ ભાગ્યા નથી, પણ વશિષ્ઠજી જયારે આવ્યા આશ્રમમાં ગાયને જોઈ નહીં, તો વશિષ્ઠજીએ પૂછ્યું કોઈને અહીંયા ગાય તો કે હતી તો ખરી હમણાં, પણ ખબર નથી ક્યાં ગઈ. વશિષ્ઠજીએ પોતાની યોગ સમાધિ દ્વારા જોયું તો 8 વસુઓએ ગાયની ચોરી કરી હતી. વશિષ્ઠજીએ ત્યાં જ ઉભા ઉભા શ્રાપ આપી દીધો કે 8 દેવતાઓ હોવા છતાં સામાન્ય મનુષ્ય જેવું કર્મ કરે છે, માટે હું શ્રાપ આપું છું કે આ પૃથ્વી લોક ઉપર જઈ અને મનુષ્ય યોનિને ગ્રહણ કરે. વશિષ્ઠજીનો શ્રાપ મળ્યો અને આ લોકોને ખબર પડી કે વશિષ્ઠજીએ શ્રાપ આપ્યો છે. તરત જ આવ્યા વશિષ્ઠજીના આશ્રમમાં, ચરણમાં પડીને ક્ષમા યાચના કરે, પ્રભુ માફ કરી દો, ક્ષમા કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, અમે તમારી ગાય ચોરી ગયા. વશિષ્ઠજીએ કીધું કે ભૂલ તમે કરી છે, પણ તમારે મનુષ્ય શરીર લેવા પડશે, કારણ કે તમે મારા શ્રાપથી મુક્ત નહીં થઈ શકો. કમ સે કમ તમે સાથ જે છો, તમે ખાલી સપોર્ટ કર્યો તો, એટલે તમને હું કહું છું કે તમે સાથે એક એક વર્ષમાં મુક્ત થઈ જશો. પણ આ આઠમા નંબરનો જે છે, જેનું નામ હતું ધ્યો, ધ્યો નામનો જે વસુ છે, આને પૃથ્વી ઉપર રહેવું પડશે. કારણ કે ગાય ચોરવાનો પ્લાન કોનો હતો? આ ભાઈ નો હતો. એ જે આઠમા નંબરનો વસુ હતો, ચોરીનો પ્લાન એનો હતો, ઓલે ખાલી હેલ્પ કરી હતી. અને એટલા માટે એ આઠમા નંબરનો વસુ જે છે, એ અમારો આઠમો પુત્ર છે. અને મહારાજ, પૂર્વ વિધિ અનુસાર જે નિશ્ચિત થયેલું છે, આ આઠમું સંતાન હું તમને આપવાની જ હતી પાછી. કારણ કે આને આ પૃથ્વી ઉપર રહેવાનું પહેલેથી લખાઈ ચૂક્યું છે. પણ તમે મને પ્રશ્ન કર્યો છે, એટલા માટે હવે હું અહીંયા રહીશ નહીં. ગંગાએ કીધું કે હું જઈશ, આ બાળકને હું અત્યારે મારી સાથે લેતી જાઉં છું, જયારે યોગ્ય ઉંમરનો થશે ત્યારે આ બાળક હું તમને ફરીથી પાછો આપીશ. અને આવી રીતે ગંગાજી આઠમા પુત્રને લઈ પોતાના જળની ધારામાં વિલીન થયા. મહારાજ શાંતનુ પોતાના રાજ્યમાં પાછા આવ્યા અને 36 વર્ષ વયા ગયા. મહારાજ શાંતનુ ફરીથી ગંગાને ક્યારેય મળ્યા નહીં. જીવનમાં કોઈ સ્ત્રીનું આગમન ન થયું. 36 વર્ષ મહારાજ શાંતનુ એકલા રહ્યા. અને એક સમયે મહારાજ શાંતનુ ફરતા ફરતા ગંગાના તટ ઉપર આવે છે અને જોવે છે કે આ ગંગાના પ્રવાહને કોણે રોકી દીધો છે. એક અતિ અદભુત તેજસ્વી બાળક યુદ્ધ વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો અને પોતાના બાણ દ્વારા એને ગંગાના પ્રવાહને રોકી દીધો હતો, પાણીના પ્રવાહને. મહારાજ શાંતનુ એને પકડવા જાય, પેલા બાળક પાણીમાં પાછો વિલીન થઈ ગયો. મહારાજ શાંતનુ વિચાર્યું, આવું કેવી રીતે સંભવ, આ કોણ છે આ બાળક? અને ત્યારે ગંગાજી બાળકને જમણા હાથ પકડી અને મહારાજ શાંતનુની સામે લઈને આવ્યા. ગંગાજીએ કીધું કે મહારાજ, જે પુત્રને હું મારી સાથે લઈને ગઈ હતી, આ તમારો પુત્ર છે. મેં આનું પાલન પોષણ કરીને આને મોટો કર્યો છે. હવે આને તમે ગ્રહણ કરો, તમારા ઘરે લઈ જાઓ. અને એના ગુણ બતાવતા ગંગા કહે છે કે આ જે તમારો પુત્ર છે, એણે વશિષ્ઠથી 6 અંગો સહિત વેદોનું અધ્યયન કર્યું છે, અસ્ત્ર વિદ્યામાં પંડિત છે, મહાન ધનુર્ધર છે, યુદ્ધમાં દેવતાઓના રાજા ઇન્દ્રની સમાન છે, દેવતા અને અસુરો તે હંમેશાનું સન્માન કરશે, શુક્રાચાર્યની જેમ નીતિને જાણવા વાળો છે, બૃહસ્પતિની જેમ શાસ્ત્રનો જાણકાર છે, અને પરશુરામ જે અસ્ત્ર વિદ્યાને જાણે છે, એ બધી વિદ્યાઓનો આ જાણકાર છે, રાજધર્મ અને અર્થશાસ્ત્રનો મહાપંડિત છે. આને તમે લેતા જાઓ, કારણ કે આની જેવો વીર વ્યક્તિ આ પૃથ્વી ઉપર અત્યારે બીજો કોઈ નથી. આનું નામ મેં દેવવ્રત રાખ્યું છે. અને આવી રીતે મહારાજ શાંતનુ એ પુત્રને લઈ અને હસ્તિનાપુરની અંદર આવ્યા. હૃદયમાં પરમ પ્રસન્ન હતા પોતાના પુત્રને પ્રાપ્ત કરીને. યુવરાજ પદ ઉપર એને સ્થાપિત કર્યા. પોતાના આચરણથી એણે આખા રાષ્ટ્રને સંતુષ્ટ કરી લીધું. અને આવા ગુણવાન પુત્રને પ્રાપ્ત કરી રાજાએ 4 વર્ષ વિતાવી દીધા. 4 વર્ષ વિતાવ્યા થયા. એક વખત યમુનાજીનો જે પટ હતો, એ યમુનાજીના જંગલોની નજીક મહારાજ શાંતનુ વિચરણ કરતા હતા ત્યારે એમણે એક દિવ્ય સુગંધનો અનુભવ કર્યો. અને એ જેવી સુગંધ, મહારાજ શાંતનુ વિચાર કર્યો કે આવી સુગંધ મેં આજ સુધી જીવનમાં ક્યારેય જોઈ નથી, ક્યારેય આવી સુગંધનો અનુભવ, આ કોઈ દિવ્ય સુગંધ છે. અને સુગંધનું ઉદગમ સ્થાન શોધતા શોધતા મહારાજ શાંતનુ જે છે, એ જયારે ઉદગમ સ્થાનની પાસે પહોંચ્યા ત્યારે એને જોયું કે આ તો એક સ્વરૂપવાન કન્યા છે, એક એવી સ્ત્રી જેના શરીરમાંથી કમળ પુષ્પની સુગંધ નીકળતી હતી. મહારાજ શાંતનુએ એને કીધું કે મારી ઈચ્છા છે તારી સાથે વિવાહ કરવાની. એ સ્ત્રીએ કીધું કે હું એકલી નથી, હું મારા પિતાના આશ્રયમાં રહું છું, એટલા માટે તમારે જો મારી સાથે વિવાહ કરવા હોય તો તમે મારા પિતા પાસે જાઓ, પિતા પાસે જઈ અને તમે રજા લ્યો, અને જો મારા પિતા હા પાડે તો તમે મારી સાથે વિવાહ કરી શકો છો. મહારાજ શાંતનુ એ કન્યાના જે પિતા હતા નિષાદરાજ એની પાસે ગયા. નિષાદરાજને જઈને કીધું કે તમારી કન્યા સાથે મારે વિવાહ કરવા છે. નિષાદરાજે કીધું કે મને કોઈ વાંધો નથી, પણ મારી એક શરત છે કે જો તમે આ કન્યા સાથે વિવાહ કરવા ચાહતા હોવ તો આ કન્યાથી જે પુત્ર ઉત્પન્ન થાય એ પુત્ર હસ્તિનાપુરનો રાજા થશે. શાંતનુએ વિચાર કર્યો કે મારો પ્રથમ પુત્ર દેવવ્રત છે અને દેવવ્રતનો અધિકાર કોઈ બીજું છીનવી લે, રાજા કે આ મને મંજૂર નથી. અને એટલા માટે રાજાએ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. હસ્તિનાપુરની અંદર પાછા ફર્યા. હસ્તિનાપુરની અંદર પાછા ફરી અને મહારાજ શાંતનુ દિન પ્રતિદિન ઉદાસ રહેવા માંડ્યા. દેવવ્રતે આ જોયું કે નિશ્ચિત મારા પિતાને કઈક તકલીફ છે, કઈક પ્રોબ્લેમ છે, પણ દેવવ્રત એ પિતાની સમસ્યાને સમજી શક્યા નહીં. એને એના જે સારથી હતા રથના એને પૂછ્યું કે પિતાને તું એવી કઈ જગ્યાએ લઈ ગયો તો કે એ આવ્યા પછી હંમેશા ઉદાસ રહે છે. એ સારથીએ કીધું કે યમુનાના તટમાં નજીકમાં નિષાદ રાજની એક કન્યા છે, જે કન્યા સાથે તમારા પિતા વિવાહ કરવા ચાહે છે. દેવવ્રત વિચાર કરે છે તો આમાં અડચણ શું છે. એ દેવવ્રત પોતાના સારથીને લઈ એ નિષાદોના રાજા પાસે ગયા અને નિષાદોના રાજા પાસે જઈ અને એને કીધું કે તમે શા માટે તમારી કન્યાના વિવાહ મારા પિતા સાથે નથી કરતા. વિચાર કરો, એક પુત્ર પોતાના પિતાના સુખ માટે એના માટે કન્યા લેવા જઈ રહ્યો છે. ભીષ્મને આવેલા જોયા એટલે નિષાદ થોડાક ડરી ગયા, પણ છતાં હિંમત રાખીને એને કીધું કે અહીંયા કદાચ મારું કામ થઈ જાય. નિષાદોના એ રાજાને કીધું કે તમે કન્યા આપો. નિષાદ રાજે કીધું કે મારી શરત એ છે કે આ કન્યાથી જે પુત્ર ઉત્પન્ન થશે એ હસ્તિનાપુરનો રાજા થશે. દેવવ્રત કે મંજૂર? નિષાદને થયું કે પહેલું બ્રહ્માસ્ત્ર આપણું હાલી ગયું છે એટલે બીજું તે હારવાર મારી દો. એને લોભી વ્યક્તિ જે હોય એને તમે થોડુંક કંઈક આપો એટલે એ વધારે લેવાની લાલસા કરે. એમ નિષાદ રાજને થયું કે આ કન્યાનો પુત્ર રાજા બનશે એ તો મેં ફિક્સ કરી લીધું, પણ એનો જ વંશ હંમેશા માટે રાજગાદી ઉપર ટકેલો રહે એના માટે બીજું વરદાન માગી લઉં. ધીમેથી એણે કીધું કે યુવરાજ, હજી એક તકલીફ એ છે કે તમે એ પ્રતિજ્ઞા તો લઈ લીધી કે ચાલો આ જે કન્યા છે એનો પુત્ર રાજા થશે, પણ તમે આ વાતનો સ્વીકાર કરો છો, હું આ વાતનો સ્વીકાર કરું છું, પણ તમારા જે પુત્રો થશે એ આ સત્યવતીના પુત્રોને રાજા બનવા દેશે? કારણ કે તમે જયારે વિવાહ કરશો, તમારા જયારે પુત્રો થશે, ત્યારે સત્યવતીના પુત્રોને હસ્તિનાપુરની ગાદી ઉપરથી ઉઠાડી મૂકવામાં આવશે. અને એ સમયે દેવવ્રતે જે પ્રતિજ્ઞા કરી છે, જેટલા લોકો ત્યાં ઉપસ્થિત હતા બધા સાંભળી રહ્યા છે. અને એ દેવવ્રતે કીધું કે સાંભળો, દસેય દિશાઓની અંદર રહેવા વાળા જેટલા જીવ મને સાંભળી રહ્યા છે, સ્વર્ગની અંદર ઉપર રહેવાળા દેવતાઓ જે મને સાંભળી રહ્યા છે, જેના થકી મારો જન્મ થયો છે એ મારી માતા ગંગાને હું વિનંતી કરું છું કે અહીંયા પ્રગટ થાય. અને આટલું બોલતાની સાથે ગંગાજી ત્યાં પ્રગટ થયા અને પ્રગટ થઈ ગંગાજળને હાથમાં લઈ અને દેવવ્રત પ્રતિજ્ઞા કરે છે કે જીવનની અંદર જો હું ક્યારેય અસત્ય નો બોલ્યો હોય, લાલસા ક્યારેય મારા મનની અંદર પ્રસ્થાપિત ન થઈ હોય, શાંતનો પુત્ર દેવવ્રત હું પ્રતિજ્ઞા કરું છું કે આજીવન અખંડ બ્રહ્મચર્ય વ્રતનું હું પાલન કરીશ. પોતાના પિતા માટે આવી અખંડ પ્રતિજ્ઞા જોઈ આકાશમાં સ્વર્ગમાંથી દેવતાઓ એની ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા માંડ્યા. બધા દેવતાઓએ જય જયકાર કર્યો કે આવી ભીષણ પ્રતિજ્ઞા કરવા વાળો આ વ્યક્તિ જ્યાં સંસારની અંદર ભીષ્મના નામથી પ્રખ્યાત થશે. એ સમયથી દેવવ્રતનું બીજું નામ થયું ભીષ્મ. અને આ સંસારમાં એ નામ ઇતિહાસના પન્નાઓ ઉપર અમર કરી દેવામાં આવ્યું. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિના મનમાં એવો ભીષ્મનો એક વિચાર પણ આવે ત્યારે એને ભીષ્મની અખંડ પ્રતિજ્ઞા યાદ આવે છે. માતા પિતાની સેવા લોકો કરે છે, પણ એક એવો પુત્ર જે પોતાના પિતાના વિવાહ માટે પોતાના વિવાહને હંમેશા માટે છોડી દીધા, અખંડ પ્રતિજ્ઞા લઈ લીધી, જીવનભર કોઈ દિવસ વિવાહ નહીં કરવો, ભીષ્મ નામ ધારણ કર્યું અને ઈ સ્ત્રી જે હતી જેનું નામ સત્યવતી હતું, સત્યવતી ને સાથે લઈ ને ભીષ્મ પોતાના નગર માં આવી પોતાના પિતાને સમર્પિત કરી કન્યા. પોતાના પુત્ર ની વાત સાંભળી અને પિતા એટલા પ્રસન્ન થયા, એટલા પ્રસન્ન થયા કે શાંતનુ એ ભીષ્મ ને વરદાન આપ્યું કે પુત્ર તે મારું પ્રિય કાર્ય કર્યું છે એટલા માટે હું તને વરદાન આપું છું કે મૃત્યુ તે તને પૂછી ના આવશે કે ભીષ્મ તમારે શરીર છોડવું છે કે નહીં. જ્યાં સુધી તું નહીં ચાહતો હો ત્યાં સુધી આ સંસારની અંદર તને કોઈ મારી શકશે નહીં. તારા મૃત્યુનો એક જ ઉપાય છે અને એ છે યુદ્ધ. યુદ્ધ સિવાય કોઈની તાકાત નથી ભીષ્મ કે તને કોઈ મારી શકે. પિતા દ્વારા ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું અને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત કર્યા પછી ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે હસ્તિનાપુરનું હું હંમેશા રક્ષણ કરતો રહીશ જ્યાં સુધી હું જીવું છું. અને એ પિતામહ ભીષ્મએ એ પોતાની પ્રતિજ્ઞા આજીવન નિભાવી દીધી. બન્યું એવું કે સમય જતા મહારાજ શાંતનુ જેના વિવાહ સત્યવતી સાથે થયા અને એનાથી મહારાજ શાંતનુને બે સંતાનની પ્રાપ્તિ થઈ. એકનું નામ હતું ચિત્રાંગદ અને બીજા પુત્રનું નામ હતું વિચિત્ર વીર્ય. ચિત્રાંગદને રાજ્યાભિષેક કરી રાજા બનાવવામાં આવ્યા, હસ્તિનાપુરના સ્થાન ઉપર એને બેસાડવામાં આવ્યા. પણ એટલા બધા ચિત્રાંગદ જે છે એ અભિમાની હતા કે કોઈ રાજાઓનું માનતા નહીં. બન્યું એવું કે એક વખત અહંકારમાં ને અહંકારમાં સ્વર્ગના જે ગંધર્વ હતા એનું નામ પણ ચિત્રાંગદ હતું. બેયનું સમાન નામ હતું અને બેયની વચ્ચે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ચિત્રાંગદનું મૃત્યુ થઈ ગયું. પિતામહ ભીષ્મ વિચાર કરે છે કે હસ્તિનાપુરને હું વારંવાર એક વારિસ આપવાનો પ્રયાસ કરું છું, આ હસ્તિનાપુરના સિંહાસનને એક રાજા આપવાનો પ્રયાસ કરું છું, પણ વિધાતાને કંઈક બીજું મંજૂર છે કે આ હસ્તિનાપુરના સિંહાસન ઉપર એકય રાજા ટકતો નથી. ચિત્રાંગદનું જયારે મૃત્યુ થયું ત્યારે વિચિત્ર વીર્યની ઉંમર બહુ નાની હતી, છતાં ભીષ્મ એને રાજા બનાવી દીધા. ભીષ્મના સંરક્ષણ હેઠળ વિચિત્ર વીર્યને રાજા બનાવવામાં આવ્યા અને વિચિત્ર વીર્ય જયારે રાજા થયા ત્યારે એના વિવાહની ચિંતા ભીષ્મને થઈ. કાશીરાજની કન્યાઓનો સ્વયંવર થતો હતો અને ભીષ્મ એ સ્વયંવરની અંદર ઉપસ્થિત થયા. કાશીરાજની ત્રણ કન્યાઓ હતી, અંબા, અંબિકા અને અંબાલિકા. સ્વયંવર સભાની અંદર ભીષ્મને આવેલા જોઈ, કારણ કે ભીષ્મ હવે બૂઢા થઈ ચૂક્યા હતા, બધા રાજાઓ એનો ઉપહાસ કરવા માંડ્યા કે જો અખંડ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી છે છતાં સ્વયંવર સભાની અંદર ઉભા છે ભીષ્મ. લાગે છે કે આને પ્રતિજ્ઞા ખાલી દેખાવ કરવા માટે લીધી છે. આવી અનેક ચર્ચાઓથી એ સભાની અંદર બેઠેલા રાજાઓ ભીષ્મની નિંદા કરવાનું ચાલુ કરે છે. ભીષ્મ એ પોતાની નિંદા ન સાંભળી શક્યા અને કેવલ બે બાણનો પ્રયોગ કર્યો. બે લાઈનની અંદર બેઠેલા જેટલા રાજાઓ હતા બધાના મુકુટ ઉતારી લીધા એક સાથે. અને રાજાનો મુકુટ ઉતરે એનો અર્થ રાજાનું અપમાન થયું ગણાય. બધા રાજાઓ ભીષ્મ સાથે યુદ્ધ અને કાશીરાજની સભા રણ મેદાન બની ગઈ. એવું ધુઆધાર યુદ્ધ થયું એમાં કે લાગતું હતું કે આ દેવાસુર સંગ્રામ થવા જઈ રહ્યો છે. અને પિતામહ ભીષ્મએ એક પછી એક રાજાઓને ગણી ગણી બધા રાજાઓને પાંચ પાંચ બાણ મારી, કોકના કવચ તોડી નાખ્યા, અમુકના કુંડળ તોડી નાખ્યા, અમુકના શસ્ત્રો કાપી નાખ્યા અને બધા રાજાઓને નિશસ્ત્ર કરી નાખ્યા. અંતે સાલ્વ નરેશ એની સાથે ભીષ્મનું યુદ્ધ થયું. એક બાજુ ભીષ્મ ઉભા છે, એક બાજુ શલ્ય નરેશ અને બાકી બધા રાજાઓ પ્રેક્ષક દર્શક બનીને જોઈ રહ્યા છે આ યુદ્ધને. ઘણી વાર એવું લાગતું હતું કે શલ્ય નરેશ જે છે ભીષ્મને હરાવી દેશે, પણ પિતામહ ભીષ્મએ એવો પ્રહાર કર્યો કે શલ્ય નરેશને એ સભા છોડીને ભાગી જવું પડ્યું. અને ત્યારબાદ એ ત્રણેય કન્યાઓને લઈ અને ભીષ્મ જે છે એ હસ્તિનાપુરની અંદર ઉપસ્થિત થયા. હસ્તિનાપુરની અંદર ઉપસ્થિત થયા પછી અંબા નામની જે કન્યા હતી એણે પોતાના જીવનનું એક રહસ્ય હસ્તિનાપુરમાં ખોલ્યું. ભીષ્મ ને કહે છે કે તમે અમને સ્વયંવરમાંથી જીતીને લાવ્યા એ પહેલા હું તો શલ્ય નરેશને વરી ચૂકી છું મનથી. મારા પિતા એમાં સહમત હતા અને તમે ધર્મને જાણવા વાળા છો, હવે ધર્મ પ્રમાણે નિર્ણય કરો મારે શું કરવું જોઈએ. અંબાની વાત સાંભળી અને પિતામહ ભીષ્મએ એને કીધું કે એક કામ કરો, હું તમને શલ્ય નરેશ પાસે મોકલાવી આપું છું. મોકલી દીધી અંબાને શલ્ય નરેશ પાસે. બે કન્યા જે વધી અંબિકા અને અંબાલિકા, એના વિવાહ કરવામાં આવ્યા વિચિત્ર વીર્ય સાથે. બંને કન્યાઓ પરમ સંતુષ્ટ હતી કે જેવા પતિ ચાહતા હતા એવા જ પતિ પ્રાપ્ત થયા છે. પણ પત્નીઓને પ્રાપ્ત કરી અને મહારાજ વિચિત્ર વીર્ય એટલા ભોગોમાં લાગી ગયા કે એને ક્ષય રોગ થઈ ગયો. અનેક હકીમો વૈદ્યોને બોલાવ્યા, રોગ સારો થયો નહીં. વિચિત્ર વીર્યને કોઈ સંતાન થઈ પહેલા એનું મૃત્યુ થઈ ગયું. પિતામહ ભીષ્મ વિચાર કરે છે કે જૈન વિધાતાને પૂછું કે હસ્તિનાપુરના ભાગ્યમાં કોઈ રાજા છે કે નહીં. સત્યવતી આવીને કીધું, પુત્ર હવે તો હસ્તિનાપુરનો કોઈ વારિસ વધ્યો નથી, કમસે કમ મારી ઈચ્છા છે કે હવે તું તારી પ્રતિજ્ઞાઓને છોડી દે અને હસ્તિનાપુરનું રાજ્ય તું સંભાળી લે. ભીષ્મ કહે છે, માતા સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગવાનું સંભવ છે, ભગવાન કદાચ પોતાના કર્મોનું ફળ આપવામાં ભૂલી જાય, સૂર્ય ક્યારેક ઉદય થવાનું ભૂલી જાય, પૃથ્વી ક્યારેક અન્ન ઉગાડવાનું ભૂલી જાય, ગંગાનું વહેણ કદાચ બદલી જાય, પણ ભીષ્મની પ્રતિજ્ઞા કોઈ દિવસ બદલશે નહીં. હસ્તિનાપુરનું સિંહાસન ખાલી તો ખાલી, ઉપાય બીજો કરો, પણ હું ક્યારેય આ સિંહાસન ઉપર નહીં બેસું. ભીષ્મએ સાફ ઇનકાર કરી દીધો અને ઉપરથી ચિંતાય છે કે આ ભારત વર્ષની જે ધૂરી છે કોના હાથમાં આપવી. એ સમયે સત્યવતી એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. સત્યવતી ભીષ્મને કહે છે, પુત્ર મારો જ્યારે જન્મ થયો અને ત્યારબાદ હું યમુનામાં નાવ ચલાવી રહી હતી અને ત્યારે પરાશર નામના ઋષિએ મારી સાથે સંગ કરી અને એક પુત્ર મને પ્રાપ્ત કરાવ્યો છે. એ પુત્રનું નામ છે વેદવ્યાસ, જેણે આ શાસ્ત્રોની રચના કરી. વેદવ્યાસ સત્યવતી કે મારો પુત્ર છે, તો હું એને બોલાવું અને એ વિચિત્ર વીર્યની જે પત્નીઓ છે એનાથી સંતાન ઉત્પન્ન કરી અને આ હસ્તિનાપુરને ફરીથી અમુક વારિસ પ્રદાન કરશે. ભક્તો, પહેલાના સમયમાં એવું હતું કે કોઈ સ્ત્રી વિધવા હોય અથવા તો કોઈ સ્ત્રીનો પતિ મરે પણ એને સંતાન ન હોય તો એ સ્ત્રીના જે કુળના જે ગુરુઓ છે એ એક પુરુષને નિશ્ચિત કરે છે અને એ પુરુષ દ્વારા એ સંતાન પ્રાપ્તિ કરી શકે, કેવલ એક જ વખત. અને એક વખત સંતાન પ્રાપ્તિ થયા પછી એ સ્ત્રી એ પુરુષને પોતાના પિતા સમજે છે અને એ પુરુષ એ સ્ત્રીને પોતાની માતા સમજે છે. આવો મનુ સંહિતાની અંદર એક નિયમ છે, જે નિયમ કળિયુગમાં નિષેધ કરવામાં આવ્યો છે. કળિયુગમાં વિધિ નથી, કારણ કે કળિયુગની અંદર કોઈના મન સંયમિત હોતા નથી, બધા કામી લોકો હોય છે, એટલે કળિયુગમાં આ વિધિનો નિષેધ કરવામાં આવ્યો છે. તો આવી રીતે વેદવ્યાસજીએ પોતાના સ્વરૂપને એકદમ ડરાવણું બિહામણું સ્વરૂપ બનાવી અને માતા સત્યવતીની આજ્ઞા લઈ અને વિચિત્ર વીર્યની જે પ્રથમ પત્ની અંબિકા છે એની પાસે આવ્યા. વેદવ્યાસજીના ભયંકર સ્વરૂપને જોઈ અને અંબિકાની આંખો બંધ થઈ ગઈ. વેદવ્યાસજી એને કીધું કે તમે જાઓ. ત્યાર પછી જે બીજી કન્યા છે અંબાલિકા, એને વેદવ્યાસજી સામે ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે અંબાલિકાએ વેદવ્યાસજીના સ્વરૂપને જોઈ અને ફીકી પડી ગઈ. એના કારણે વેદવ્યાસજી એને કીધું તમે જાઓ. માતા સત્યવતીના કહેવાથી ફરીથી એક વખત પ્રયાસ કરવા માટે અને અંબિકા એટલી બધી ડરી ગયેલી કે એણે પોતાની દાસીને મોકલી દીધી અને દાસીએ કોઈ પણ જાતના ડર વગર ઋષિને પૂર્ણ સહયોગ પ્રદાન કર્યો અને આ ત્રણેય કન્યાઓ ગર્ભવતી થઈ અને ત્રણેયના ગર્ભથી એક એક પુત્રનો જન્મ થયો. અંબિકાથી જે પુત્ર થયો એનું નામ થયું ધૃતરાષ્ટ્ર, જે જન્મથી અંધ હતા. કારણ કે એને આંખ બંધ થઈ ગઈ હતી એટલે જે પુત્ર થયો એ આંધળો થયો, ધૃતરાષ્ટ્ર. અંબાલિકાથી જે પુત્ર થયો એનું નામ થયું પાંડુ, જેના શરીરનો વર્ણ પીળો હતો. કારણ કે એમની માતા ફીકી પડી ગઈ હતી. અને ત્રીજી જે કન્યા છે દાસી, એનાથી મહાત્મા ધર્મના મહાજન વિદુરજીનો જન્મ થયો. ઈ વિદુરજી જે સાક્ષાત યમરાજજી છે, યમરાજજી વિદુરજીના રૂપમાં આ પૃથ્વીલોક ઉપર ઉપસ્થિત થયા છે. એની સંક્ષિપ્ત કથા મહાભારતમાં એ રીતે છે કે એક વખત માંડવ્ય નામના ઋષિ હતા, પોતાના આશ્રમમાં તપસ્યા કરતા હતા, અને ઈ રાજ્યના જે રાજા હતા એના ખજાનામાં ચોરી થઈ. ચોરી થઈ એટલે રાજાએ સિપાહીઓને દોડાવ્યા કે જાઓ અને ચોરને પકડો. ચોર ઈ ધનને સાથે લઈ અને માંડવ્ય ઋષિના આશ્રમમાં છુપાઈ ગયા હતા. ઋષિ ધ્યાનમાં હતા અને ધ્યાનની અવસ્થામાં જેને ઉઠાવી અને રાજાની સામે ઉપસ્થિત કર્યા. રાજાએ કીધું કે આ સાધુ પાખંડી હોવાનો ઢોંગ કરે છે, આ બધાને સુળી ઉપર ચડાવી દો. સુળીનો અર્થ છે આવો થાંભલો હોય એની ઉપર એક અણી હોય અને એની ઉપર ઉપરથી વ્યક્તિને છૂટો મૂકવામાં આવે અને એ અણી જે છે વ્યક્તિના શરીરની આરપાર નીકળી જાય. ચોર જે હતા એનું તો મૃત્યુ થઈ ગયું, પણ આ જે ઋષિ હતા એ મર્યા નહીં, સુળી ઉપર લટકતા રહી ગયા. એમના 4-5 દિવસ જયારે વ્યતીત થયા, સૈનિકોનું ધ્યાન ગયું કે આ ઋષિ તો જીવિત છે. રાજાએ આવી અને ક્ષમા માંગી કે અમને ખબર નહોતી, ભૂલથી અમારો અપરાધ થઈ ગયો છે, પણ અમે તમને સુળીએથી નીચે ઉતારીએ છીએ. માંડવ્ય ઋષિએ કીધું કે નહીં, સુળી મારા શરીરમાં રહેવા દો, કાપી નાખો આ સુળીને. સુળીની અણી જે છે એ માંડવ્ય ઋષિના મસ્તકમાં રહી ગઈ અને એટલા માટે એનું નામ થયું અણી માંડવ્ય. અને એ જ સુળીને પોતાના મસ્તકમાં ધારણ કરી અને માંડવ્ય ઋષિએ રાજાને કીધું, તું સાઈડ ઉપર રહે, સીધા યમરાજજીના લોકમાં. અને યમરાજજીને જઈને પૂછ્યું, ખોલ ખાતું મારું, કયો એવો મેં અપરાધ, મારું એવું કયું પાપ છે જેના કારણે મારે સુળી ઉપર ચડવાનો સમય આવ્યો છે. યમરાજજીએ કીધું, એકાઉન્ટ ખોલો તારા ભાઈનું. કેવલ એક પાપ કે બાળપણમાં એક પતંગિયાની પાંખમાં એક ઝાડનો કાંટો નાખેલો, બસ. માંડવી ઋષિ કે બાળપણમાં 5 વર્ષ સુધી કરેલા કર્મોનું ફળ નથી હોતું. બાળક જયારે હોય છે ત્યારે બુદ્ધિ નથી હોતી, અને અજાણતા થયેલા કર્મનો આટલો મોટો દંડ, આ ન્યાય ધર્મની સીટ ઉપર બેસવા માટે તું લાયક નથી, જ્યાં હું તને શ્રાપ આપું છું કે તારો જન્મ શુદ્ર કુળમાં થાય. એક સંભાવના મનમાં રહે કે શું યમરાજજીને કોઈ શ્રાપ આપી શકે. શ્રાપ એટલા માટે પ્રાપ્ત થયો હતો કારણ કે યમરાજજી એકવાર ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી હતી કે પ્રભુ તમે મને એવી સેવામાં લગાડ્યો છે કે અહીંયા કોઈ દી રજા રહેતી, આપણે અહીંયા રવિવારે રજા રહે, હવે યમરાજજીને કેમ રજા રાખવી, કારણ કે માણા તો રવિવારે મરે ભાઈ, તો ગમે ત્યારે મરે. યમરાજજી કે આટલા વર્ષોથી આ સીટ ઉપર બેહી અને મને તમારી ભક્તિ કરવાનો અવસર નથી મળ્યો, ચાન્સ નથી મળ્યો કે હું ખુલીને તમારી ભક્તિ કરી શકું. તમે કંઈક એવી વ્યવસ્થા કરો કે મને આ પૃથ્વી લોકમાં જવાનો અવસર મળે અને હું ભક્તિ કરું. જાણ કરો ભક્તો, આ ભક્તિ જે છે એ માત્ર પૃથ્વી ઉપર સંભવ છે, બાકી ક્યાંય મળતી નથી. અને ભગવાને એની પ્રાર્થના સ્વીકાર કરી અને કીધું કે હું વેકેશન આપીશ તમને. તો આ વિદુરજીના રૂપમાં યમરાજજી જે આવ્યા છે એને વેકેશન પાડીને આવ્યા હતા. તોય પ્રશ્ન ઉભો થાય તો યમરાજજીની જગ્યાએ બેઠું કોણ, એમ, કારણ કે મરવા વાળા તો બન્યો ન રહે, એ તો ચાલુ રહે. એની જગ્યાએ પિતૃલોકના દેવતા જે અર્યમા દેવ છે એને કીધું, બે ડિપાર્ટમેન્ટ હું સંભાળી લઈશ. યમરાજજીના સ્થાન ઉપર અર્યમાને બેસાડવામાં આવ્યા અને યમરાજજી જે છે એ વિદુરજીના રૂપમાં આ ચંદ્રવંશની અંદર પ્રગટ થયા. આવી રીતે હસ્તિનાપુરને 3 પુત્ર પ્રાપ્ત થયા. હવે નિર્ણય એ કરવાનો હતો કે રાજા કોણ બને. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા એટલા માટે ખામી વાળો વ્યક્તિ ક્યારેય રાજા નો બની શકે. રાજ્ય મળ્યું પાંડુને અને પાંડુના વિવાહ કુંતી સાથે થયા. એની એક બીજી મદ્રદેશ આજનું ચેન્નાઈ મદ્ર દેશની કન્યા માદ્રી સાથે પાંડુના એમ પાંડુરે બે સ્ત્રીઓ સાથે વિવાહ કર્યા, કુંતી અને માદ્રી, અને એ જ અરસામાં ધૃતરાષ્ટ્રના વિવાહ થયા ગાંધારી સાથે. અને આવી રીતે મહારાજ પાંડુ રાજા થયા. એક દિવસ એ શિકારમાં નીકળ્યા, શિકારે ગયા અને જોયું કે હરણ જે છે એ હરણનો મારે શિકાર કરવો છે. પાંચ શબ્દ ભેદી બાણ છોડી અને હરણનો વધ કરી નાખ્યો, પણ આશ્ચર્ય કે હરણ મનુષ્યની ભાષા બોલવા માંડ્યા. હરણે કીધું, રાજન જયારે હું કામથી આટલો આસક્ત હતો, હું મારી પત્ની સાથે સંગ કરવા જઈ રહ્યો હતો, અને એ સમયે તે મને બાણ શા માટે માર્યું? તારે જો મને મારવો જ તો કમસે કમ મારી કામ વાસના જયારે પૂર્ણ થઈ જાય ત્યારે તારે મને મારવો જોઈતો હતો, અત્યારે શા માટે માર્યો? મહારાજ પાંડુ પોતાની દલીલ રજૂ કરતા કહે છે કે મને ખબર નથી, અને અમારા ધર્મશાસ્ત્ર પ્રમાણે હરણનો શિકાર કરવો એ ક્ષત્રિયોનો ધર્મ છે, એટલા માટે મેં કોઈ ધર્મથી વિપરીત કાર્ય નથી કર્યું. ત્યારે એ હરણના શરીરમાં રહેલા એ ઋષિઓ, એક ઋષિ અને ઋષિ પત્ની હતા, એણે કીધું કે હરણને મારવું એ તમારો ધર્મ છે, પણ મનુષ્યોનો એ મારવું એ તમારો ધર્મ નથી. કારણ હું એક ઋષિ છું, મારું નામ કિંદમ મુનિ છે, મનુષ્યના રૂપમાં મને મારી પત્ની સાથે સંગ કરતા શરમ આવતી હતી, એટલા માટે અમે હરણનું શરીર પ્રાપ્ત કરી, અને જ્યારે કામ ક્રીડામાં લિપ્ત હતા એ સમયે પાંડુ તે મને બાણ માર્યું છે. પણ મહારાજ પાંડુ કહે છે મને તો ખબર નહોતી, મેં તો અજાણતા તમને માર્યું છે. અજાણતા માર્યું છતાંય પાંડુ તે અપરાધ કામની અવસ્થામાં તે મારો વધ કર્યો છે, એટલા માટે હું શ્રાપ આપું છું કે તું જ્યારે તારી પત્ની સાથે કામ સુખમાં લિપ્ત હશ, જ્યારે કામના સુખને તું માણી રહ્યો હશ, એ જ સમયે તારું મૃત્યુ થઈ જશે. કિંદમ મુનિ દ્વારા શ્રાપ પ્રાપ્ત થયો, અને ત્યારે એ શ્રાપની જાણ પિતામહ ભીષ્મને થઈ. વળી ભીષ્મ ચિંતામાં કે આ રાજા જે છે ફરીથી હસ્તિનાપુર ગુમાવશે. મહારાજ પાંડુએ પિતામહ ભીષ્મને કીધું કે હું મારી પત્નીઓ સાથે વનમાં જવા ઈચ્છું છું, કારણ કે વનમાં અનેક ઋષિઓ સાધુઓ રહે છે, અને કદાચ કોઈની કૃપાથી જો મને પુત્રની પ્રાપ્તિ થઈ જાય. અને આવી રીતે મહારાજ પાંડુ કુંતી અને માદ્રીને લઈ વનમાં ગયા. વનની અંદર જઈ અને કુંતી મહારાણીને મહારાજ પાંડુએ કીધું કે તમે પુત્રોની પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ કરો. કુંતી મહારાણીએ કીધું કે નહીં, સંતાન પ્રાપ્તિ તમારાથી થઈ શકે એમ નથી, અને હું કોઈ બીજા પુરુષનો સંગ ચાહતી નથી. પણ જ્યારે કુંતી અને પાંડુના વિવાહ થયા ત્યારે કુંતીએ પાંડુને દુર્વાસાએ આપેલા વરદાનની વાત કરી હતી. મહારાજ પાંડુએ એને યાદ અપાવ્યું કે જે વરદાન તને પ્રાપ્ત થયા છે મહર્ષિ દુર્વાસા દ્વારા, એનો તમે ઉપયોગ કરો. મહારાણી કુંતી તોય ના પાડે છે. કુંતી કહે છે કે હું કોઈ દેવતાઓનો તે સ્પર્શ મારા શરીરમાં ઈચ્છતી નથી. પરપુરુષની તો વાત શું, દેવતાઓ રીતે હું મારી સમીપ નહીં આવવા દઉં. મહારાજ પાંડુ સમજાવે છે કુંતી, આ ધર્મનું કાર્ય છે, આ ધર્મ અનુસાર છે. કુંતીએ કીધું નહીં, આ ધર્મ છે, આનો નિર્ણય કોણ કરે? કુંતીએ કીધું કે એક કામ કરો, જો આ ધર્મ અનુસાર હશે, સોરી પાંડુ મહારાજે કીધું જો ધર્મ અનુસાર હોય તો દેવતાઓ આવશે, અને ધર્મ અનુસાર નહીં હોય તો દેવતાઓ નહીં આવે, કારણ કે દેવતાઓ હંમેશા ધર્મના પક્ષમાં હોય છે. મહારાજ પાંડુએ કીધું એક કામ કર, સૌથી પહેલા ધર્મરાજ યુધિષ્ઠિરને બોલાવો, સોરી ધર્મરાજ જે છે એને લાવો, કારણ કે જો આપણું આ કાર્ય ધાર્મિક હશે તો ધર્મરાજ આવશે, અને અધાર્મિક હશે તો નહીં આવે. કુંતી દેવીએ ધર્મરાજનું આવાહન કર્યું, અને ધર્મરાજનું આવાહન કરતાની સાથે ધર્મરાજ ઉપસ્થિત થયા, અને એનાથી કુંતીને એક પુત્રની પ્રાપ્તિ થઈ. જેવો એ પુત્ર પ્રાપ્ત થયો આકાશવાણી થઈ, આ પુત્રનું નામ યુધિષ્ઠિર થશે, સત્યવાદીઓમાં આનું નામ અગ્રેસર રહેશે, અને આ પુત્ર પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ રાજા બનશે. ઠીક એક વર્ષ પછી ફરીથી મહારાજ પાંડુએ કુંતીને કીધું કે હવે શ્રેષ્ઠ બળવાન પુત્રની મને કામના છે, વાયુદેવનું સ્મરણ કરો. વાયુનું સ્મરણ કરવાથી વાયુદેવ ઉપસ્થિત થયા.
ભીમનો જન્મ થયો. કુંતી મહારાણી ભીમને હાથમાં લઈને જઈ રહ્યા હતા, અચાનક સિંહની ગર્જના થઈ જંગલમાં, ભીમ હાથમાંથી પડી ગયા અને જે પથ્થર શિલા ઉપર પડ્યા એનો ભૂગો થઈ ગયો. ભીમને કઈ ન થયું, પથ્થર લોટ શિલા લોટ થઈ ગયો શિલાનો. આકાશવાણી થઈ કે દુનિયાની અંદર બળવાનોમાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હશે એનું નામ ભીમ થશે. ઠીક એક વર્ષ પછી અર્જુન એની ઉપસ્થિતિ માટે ઇન્દ્રનું આવાહન કરવામાં આવ્યું અને ઇન્દ્રના અંશથી અર્જુનનો જન્મ થયો. ત્યારે આકાશવાણી થઈ કે શસ્ત્રધારીઓમાં આ અર્જુન સૌથી શ્રેષ્ઠ થશે. ત્રણ સંતાનોની પ્રાપ્તિ થઈ. મહારાજ પાંડુએ કીધું કે તારી આ જે બહેન છે માદ્રી, એના માટે તે સંતાન પ્રાપ્તિ થાય એવી વ્યવસ્થા કર. ત્યારે કુંતીએ અશ્વિની કુમારોનું સ્મરણ કર્યું અને અશ્વિની કુમારો બે છે જોડીમાં આવ્યા, માદ્રીને બે સંતાન પ્રાપ્ત થયા, એનું નામ થયું સહદેવ અને નકુળ. આ બધા પાંડવો કહેવામાં આવે છે. અને પાંચ પુત્ર જ્યારે એને પ્રાપ્ત થયા ત્યારે હસ્તિનાપુરની અંદર ધૃતરાષ્ટ્ર દ્વારા ગાંધારી તે ગર્ભવતી હતી અને ગાંધારીને વેદવ્યાસજીની કૃપાથી એ ગર્ભ રહ્યો હતો. પણ ગાંધારીને જ્યારે સમાચાર મળ્યા કે વનની અંદર કુંતીએ પાંચ દિવ્ય પુત્રને જન્મ આપ્યો છે ત્યારે એનાથી આ વાત સહન ન થઈ. એણે પોતાના ગર્ભ ઉપર પ્રહાર કર્યો અને પ્રહાર કરતાની સાથે એ ગાંધારીના ગર્ભથી એક માંસનો પિંડ પ્રગટ થયો. ગાંધારીએ જોયું કે બે વર્ષ ગર્ભમાં ધારણ કર્યા પછી તે આ માંસનો પિંડ એવો ને એવો છે, આને આને હું કેવી રીતે ધારણ કરી રાખીએ, આનાથી મને પુત્ર નહીં મળે, આને ફેંકી દઉં. અને વેદવ્યાસજીને ખબર પડી કે ગાંધારી પોતાના પિંડને ફેંકવા જઈ રહી છે અને એ જ સમયે વેદવ્યાસજી ત્યાં ઉપસ્થિત થયા અને ગાંધારીને કીધું, નહીં, આ પિંડથી તે તને 100 પુત્રની પ્રાપ્તિ થશે. તરત જ એ પિંડ 100 ભાગમાં વહેંચાઈ ગયો. વેદવ્યાસજીના કહેવાથી હરેક માટીના ઘડાઓની અંદર એક એક પિંડને મૂકી દેવામાં આવ્યો અને આવી રીતે એ 100 મટકાઓને કોઈ જાણ ન કરી શકે એવી રીતે સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા. અને એના ઠીક બે વર્ષ પછી એ 100 ઘડાઓમાંથી એક એક પુત્રનો જન્મ થયો. 100 પુત્રની સાથે એક કન્યા જેનું નામ હતું દુશ્શલા. તો એક પ્રશ્ન થાય કે વેદવ્યાસજીએ તો 100 પુત્રનું વરદાન આપ્યું હતું, આ કન્યા ક્યાંથી આવી? વરદાન 100 પુત્રનું હતું પણ એ જે 100 ટુકડા થયા એમાંથી છેલ્લે એક ટુકડો વધ્યો હતો. અને ત્યારે ગાંધારીના મનમાં ઈચ્છા થઈ કે મારે એક કન્યા હોય તો સારું, કારણ કે માતા પિતાને જેટલી આસક્તિ પોતાના પુત્રમાં ન હોય એટલી જમાઈમાં હોય છે. જમાઈ એને એવા પ્રિય લાગે કે એની વાત જવા દે. તો ગાંધારીને છું કે મારે જો એક કન્યા હોય તો મારે જમાઈ હશે અને પછી તો એવો પરિવાર થશે કે આનંદ કરશું. તો એની ઈચ્છાથી એક ટુકડો વધ્યો અને એ 101 નંબરનો જે ટુકડો હતો એમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. એના વિવાહ થયા હતા જયદ્રથ સાથે. અને આ ધૃતરાષ્ટ્રએ વૈશ્ય વર્ણની એક બીજી સ્ત્રી સાથે વિવાહ કર્યા હતા જેનાથી એને એક પુત્ર ઉત્પન્ન થયો જેનું નામ થયું યુયુત્સુ. આમ ધૃતરાષ્ટ્રએ ટોટલ 102 સંતાનને જન્મ આપ્યો. 100 કૌરવો, 1 યુયુત્સુ અને 1 દુશ્શલા નામની કન્યા. આવી રીતે કૌરવ અને પાંડવોનો જન્મ થયો. અને કૌરવ અને પાંડવોના જન્મની આ કથાને કહી અને સુત ગોસ્વામી કહે છે, હે શૌનકજી, નિયમ અનુસાર જે રાજકુમારોનો જન્મ થયો હસ્તિનાપુરમાં એમાં યુધિષ્ઠિર મહારાજ સૌથી મોટા હતા. નિયમ પ્રમાણે રાજ્ય એને મળવું જોઈએ, પણ એવું થયું નહીં અને બંનેની વચ્ચે યુદ્ધ થઈ ગયું. તો એનો જે પ્રસંગ છે એને આપણે આવતીકાલના સત્રમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.